વલ્લભ ભક્તો, કાલે આપણે 16 અને 17 બે વચનામૃત સમજ્યા હતા. આજે આપણે 18મો વચનામૃત સમજવા માટે પ્રયાસ કરશું. મહારાજનો કેવો અભિગમ છે, મહારાજ શું કરવા અને કહેવા માગે છે અને કરાવવા માગે છે એ તો એના શબ્દથી જ સમજાય, કારણ કે કોકની વાત કંઈક કોક બીજો ન કહી શકે. તો એવું અજોડ જ્ઞાન એને સમજવા માટે પ્રયાસ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના ભાદરવા સુધી 8મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાનીઓ શ્રી ઢોલિયા ઉપર વિરાજમાન હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી, મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી. ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન હતા. પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે, અંતે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય, તો એના હૃદયને વિશે સ્વધર્મ, વૈરાગ, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિક જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે, અને કામક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે. અને જો કુસંગ મળે ને કુસંગીના વચનને વિશે શ્રદ્ધાવાન થાય, તો વૈરાગ વિવેકાદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે. જેમ ખાર ભૂમિ હોય ને તેની વિશે ગમે તેટલો મેઘ વરસે, પણ તેમાં તૃણાદિક ઉગતા ન હોય અને તે જ ખાર ભૂમિને વિશે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય, અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાંપ ચડી જાય. પછી તે કાંપમાં ભેળા, વડ, પીપળા આદિ વૃક્ષના બીજ આવ્યા હોય, તે બીજ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. તેમ જેના હૃદયની વિશે પૂર્વે કહ્યા જે સ્વધર્માદિક ગુણ તે દ્રઢ હોય, અને જગત સંબંધી વિષય સુખનો અંકુર પણ ઉઠે એમ ન હોય, ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિશે કુસંગરૂપી પાણીને વેગે કરીને જગત વાર્તારૂપીઓ આવીને કાંપ ભરાય, પછી તે કાંપમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે બીજ રહ્યા છે તે સર્વે ઉગીને મોટા વૃક્ષ થાય છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો. મહારાજ બહુ સરસ વાત કરે છે શ્રદ્ધાવાન પુરુષની. શ્રદ્ધા એટલે શું પેલા આપણે સમજીએ ને, તો પોતાને હિતકર જે વાત લાગે તે કરવા માટે તત્પર થઈ જાય, અને એમાં ગમે તેટલા અંતરાય આવે તોય પણ અંતરાયનો રોક્યો ન રોકાય. જેમ ગંગા આદિક નદી સમુદ્રને મળવા માટે જયારે ઉમટે છે ત્યારે વચ્ચે ઝાડ પહાડ ગમે એવા આડા આવે તો પણ ઘસડીને સાગર ભેળ કરી દે છે, તેમ શ્રદ્ધાવાન પુરુષ અતિશય વેગવાન હોય છે. શ્રદ્ધાવાન પુરુષ વેગવાન હોય છે એટલે એને એમ લાગે કે આ કર્યા જેવું છે, પછી પાછો વળતો નથી, એમાં ગમે તેટલી કઠણાઈ આવે તોય પણ એની સામે લડી નહીં, પણ પોતે નક્કી કર્યું હોય ત્યાં પહોંચે, ઠેરાવ કરે છે. આ શ્રદ્ધાવાનનું લક્ષણ છે. આવો જે શ્રદ્ધાવાન છે ને મહારાજ, કે સાચા સાધુ જો મળી જાય તો કામ થઈ જાય, કારણ કે શ્રદ્ધાવાન તો છે, આળસુ તો છે નહીં, અને સાચા સાધુ મળે, અને સાચા સાધુ જો મળી જાય, સાચા ભગવાનના ભક્ત કોઈ મળી જાય, તો એ પોતે કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ, સ્નેહ, માન, ઈર્ષા, કપટ આદિ તમામ દોષોને ટાળવા માટે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિકને જીવનમાં ઉતારવા માટે મંડી જ પડે. એને એમ કે તારે ઉપવાસ કરવો પડશે, એમ ન કે મને ઉપવાસમાં નહીં મજા આવે, એ મંડી જ પડે. એમ રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવાની મંડી જ પડે. કોઈ પણ કાર્ય મોક્ષને માટે એને કહેવામાં આવે એમાં મંડી જ પડે, કારણ કે એની અંદર જન્મસિદ્ધ ગુણ શું છે? શ્રદ્ધા છે. અને શ્રદ્ધા છે ને એ બહુ મોટી વાત છે. મહારાજે સત્સંગજીવનમાં એવું લખ્યું દ્વિતીય પ્રકરણમાં પ્રથમ અધ્યાયમાં, મહારાજ કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચારેની જન્યતા કોઈ હોય, માતા હોય ને તો શ્રદ્ધા છે. એટલે એને સાચા સાધુ મળે તો કેટલું બધું કરે. જો બાલમુકુંદાસ સ્વામી બહુ શ્રદ્ધાવાળા સાધુ હતા, તો ગુણાદિતાનંદ સ્વામીએ એમને ને યોગેશ્વરદાસ સ્વામીને બંનેને તડકે બેહર્યા, તે સંકલ્પ નો થયો તરત બેસી જ ગયા. શ્રદ્ધાવાનને છે ને મોટા મોટો ફાયદો એથી સંશય રહિત હોય. શ્રદ્ધાવાન વ્યક્તિ સંશયવાળી વ્યક્તિ કોઈ શ્રદ્ધાવાન ન હોય, અને શ્રદ્ધાવાનને કદી સંશય ન હોય, એટલે તુરંત જ બેસી ગયા. એને સંકલ્પ જ કઈ ન થયો. તે મહિનો બેઠા, છેવટે ગુણાદિતાનંદ સ્વામીથી કીધાવણા ન રહેવાનું, કે સાધુરામ આ તમને તડકે બેહાર્યા છે, કઈ થાય સંકલ્પ? અમને શું થાય? જે થાય તમને થાય, અમે એટલું વિચાર્યું, અમારા ગુરુ કરતા સારું જ કરતા છે. સ્વામી કે સાચી વાત છે. મારા મનમાં એમ થયું તમે સાધુ છો ને સાધુ ને બહુ ધોળી ચામડી બરાબર હારી નહીં એટલે તમને તડકે બેહારે થોડી ખાંભળી થઈ જાય ને કે. શ્રદ્ધાવાનમાં યાદ રાખ, શ્રદ્ધાવાનમાં ખોટ ન હોય એમ નહીં, શ્રદ્ધાવાનમાં ખોટ હોય ખરી, પણ એ ખોટને ટાળવા માટે તત્પર રહે એટલો એનો બેનિફિટ છે, એનું જમા પાસું છે. એના એ બાલમુકુંદ સ્વામી તમે વિચારો કે એના જીવન ચરિત્ર માં લખ્યું કે સ્વામીને સંધ્યા આરતી અને શયન આરતી એ બંને આરતી ની વચ્ચે જયારે માનસી પૂજા કરવા બેહે ત્યારે ઝૂલો આવી જાય, રોજ નો ક્રમ ઝૂલો આવવાનો. એક દાડો ગુણાતીતાનંદ સ્વામી પાસે બોલાવીને કીધું કે સાધુરામ આ બે આરતી ની વચ્ચે તમને ઝૂલો આવી જાય છે તો તમે એક કામ કરો, એ ટાઈમ તમે માનસી નો બધો આડોળો કરી નાખો, અને જે સંતો નો વારા હોય ને, પેલા કેવું બધું સમુદાય હતો, તે 500 500 700 800 સાધુ હારે રહેતા, એટલે કોણ કાલ રસોઈમાં મેન બેન છે, કોને કાલે આ કરવાની છે, આ કરવાની, એ કાંઈ વેચણી કરવાની હોય, એટલે એ જવાબદારી તમે લઈ લો. આ બે આરતીની વચ્ચેના ગેપમાં તમારે બધા સંતોને કહી આવો, તમારે કાલે આ સેવા, તમારી કાલે આ સેવા, તમારી કાલે આ સેવા, એટલે તમને ઊંઘ જતી રહે. અને સ્વામી કે ભલે વાંધો નહીં, મંડી પીડે, જો એ શ્રદ્ધાવાન ન હોત તો હું કે એવું મને નહીં ફાવે એમ કહેતો ને, અથવા તો બેદી કરીને હું કહેત કે મને એમાં થાક બહુ લાગે, બધે ફરી ફરી કરવું ને, થાક લાગવો, નહીં ફાવવું, નહીં ગમવું, આ બધા લક્ષણ છે ને અશ્રદ્ધાવાનના છે. ન્યામન ન ફાવે, એની ભેગું મન નહીં ફાવે, ન્યામન નહીં ગોઠે, ઈ મારથી નહીં થાય, એ હું ન કરી શકું, આ બધા જ લક્ષણ અશ્રદ્ધાવાનના છે. શ્રદ્ધાવાનના લક્ષણ કેવાય, ફાવશે, ગમશે, વાંધો નહીં, કરીશ, ચોક્કસ થાય, એમાં શું હું કામ ન થાય, એ કોના લક્ષણ છે? શ્રદ્ધાવાનના. પછી એને સેવાની વાત આવે તોય ભલે, ભજનની વાત આવે તોય ભલે, નિયમ ધર્મ દ્રઢ કરીને વાત આવે તોય ભલે, કોઈ પણ ક્ષેત્ર હોય, પણ આવો જેનો જવાબ નીકળતો હોય ને એવી જેની ક્રિયા થતી હોય એ શ્રદ્ધાવાન. તે મોટા ભાગે લોકો મોક્ષને પથ્થર નથી આલી શકતા, એમાં મુખ્ય કારણ અશ્રદ્ધા છે. તમે વાતમાં લખ્યું ને કેટલાકને વિશ્વાસ છે પણ શ્રદ્ધા નથી. બોલો, વિશ્વાસ છે, કેવો વિશ્વાસ છે? કે જો ભજન કરીને જો આજ્ઞા પાળીએ તો ચોક્કસ મોક્ષ થાય ને મારા તેડી જ જાય, એને શું કહેવાય? વિશ્વાસ. પણ પાછા કરે નહીં, એને શું કહેવાય? અશ્રદ્ધાવાન, શ્રદ્ધામાં ખોટ. તે સમાજમાં તમે જોવો ને તો વિશ્વાસવાળા ઘણા જોવા મળશે, પણ શ્રદ્ધાવાળા બહુ જૂજ જોવા મળે. શ્રદ્ધાવાળાનો રાફડો ન હોય, વિશ્વાસવાળાનો રાફડો કદાચ જોવા મળે. આ દુનિયામાં કોણ નથી જાણતો ભગવાનનું ભજન કરી મોક્ષ થાય, કોણ નથી જાણતો? કહો, 80% લોકો જાણે છે કે જો ભજન કરીએ તો મોક્ષ થાય જ, પણ ભજન નિયમ ધર્મ દ્રઢ કરેવા કેટલા ટકા? 2%. 2% જ કહેવાય કઈ? એ સ્વામિનારાયણ સંપ્રદાય 2% છે, બાકી બહારની વાત જ થાય નહીં. એટલે શ્રદ્ધાવાન 2%, વિશ્વાસવાન 90%. એટલે શ્રદ્ધાની જેટલી ઉણપ રહે એટલી જ મોક્ષ પથમાં ઉણપ રહે. એનું કારણ છે શ્રદ્ધાની ખોટ ને, બહુ સમજાજો પોઈન્ટ કહું, શ્રદ્ધાની જેટલી ઉણપ રહે ને એટલા અંતો શત્રુની ભીહ રહે. શ્રદ્ધાની જેટલી ઉણપ એટલા અંતર શત્રુની ભીહ, દબાણ. શું કામ? કારણ કે અંતર શત્રુ બધા ટાળવા, એને સામે લડવું પડે, એને સામે ઇન્દ્રિય અંતઃકરણ આહારને બધા બંધ કરવા પડે, એને ટાળવા માટે. તે આ શ્રદ્ધાવાન છે નહીં, એટલે એ કરી ન હગે, મારથી તપ તો તપ ન થાય, ભજન કરીશ તો એ ન થાય, મારથી તો સેવા કરીશ તો ના, મન થાકી જવાય. પછી શું કરે? અંતઃશત્રુ ભીહી કરે, અને અંતઃશત્રુ ભીહી કરે એને પછાડી દે એટલે મોક્ષ માર્ગથી પડી જાય. એટલે એક વાત ચોક્કસ સમજી લેવી કે મોક્ષ જો કરવો જ હોય, ભગવાન સુધી જો જવું જ હોય, તો શ્રદ્ધા જગાડ્યા સિવાય છૂટક્યો જ નથી. શ્રદ્ધા જેનુંમાં અપનાવ્યા સિવાય છૂટક્યો જ નથી. શ્રદ્ધાવાન જ મોક્ષ કરી શકે. બાલમુકુંદ સ્વામીની કેટલી બધી શ્રદ્ધા કે સ્વામી કીધું તુરંત સેવા સંભાળી લીધી, સંભાળી લીધી તો ઊંઘ વહી ગઈ. તમે વિચાર કરો, જે વ્યક્તિને 12 કલાકમાં એક દિવસ એવો ન જાય કે માનસી પૂજા કરવા બેહેન ઊંઘ ન હોય, રાતે તો ઊંઘતા જશે ને કાયદેસર, પ્લસ રાતે તો ઊંઘતા જ, પ્લસ ઈ જયારે માનસી પૂજા કરવા બે ત્યારે ઊંઘ ન એવો દિવસ કે નહીં ગયેલો, એના એ મહાપુરુષ શ્રદ્ધાવાન હતા તો પરિણામ એ આવ્યું. એક દાડો ચાતુર્માસમાં બધા સંતો નિયમ લેતા હતા ત્યારે બાલમુકુંદ સ્વામી પૂછ્યું ગુણાતીતાનંદ સ્વામી, સાધુરામ તમારો શું નિયમ લેવું? તો કે ગુરુદેવ આપ રાજી થાવ, મારે એવું નિયમ લેવું 4 મહિના સુધી જોલું જ ન ખાવું, ઊંઘવું જ નહીં. એમ બોલો, વિચાર કરો, માણા અઠવાડિયું ન ઊંઘે તો ગાંડો થઈ જાય, પણ મારે 4 મહિના સુધી ઊંઘવું જ નહીં. નિયમ લીધું ગુણાતીતાનંદ સ્વામી કે સાબાશ, તમે 4 મહિના નહીં ઊંઘવાનું નિયમ લો છો તો હામે હું નિયમ લઉં છું કે 4 મહિના સુધી મારે તમારી આગળ કથા વાર્તા કરવી, પણ એક ને એક વાત બીજી વાર આવવા ન દેવી. કે શ્રોતા ને વક્તા બે શ્રદ્ધાવાન જોઈએ, ગુરુ ને શિષ્ય બે શ્રદ્ધાવાન જોઈએ. અને સંપ્રદાય ઇતિહાસ કે બાલમુકુંદ સ્વામીએ 4 મહિના સુધી ઝોલું ન ખાધું. ઝોલું ન ખાતું એટલે એમ નહીં કે 6 કલાક ઊંઘી જવાનું પછી દિવસે ઝોલું નહીં ખાવાનું, એમ નહીં, ઠામુકા ઊંઘ્યા જ નહીં 4 મહિના સુધી. અને ગુણાતીતાનંદ સ્વામી 4 મહિના સુધી અખંડ કથા વાર્તા કરી. ભક્તો, એ સામાન્ય બુદ્ધિથી વિચારે તો માણસને આ ન પડે કે તો માણસ મરી જાય એમ, પણ હકીકત કેવું છે ખબર, જ્યારે એ જીવનું ચિત્ત એ ભગવાનમાં જ્યારે જોડાઈ ગયું હોય ત્યારે એના ચિત્તની વૃત્તિ સુષુમણાની સાથે એકમેક બની જાય. એટલે શરીરને જે થકાવટ લાગે છે, થકાવટ, એ થકાવટનો અનુભવ એને સુષુમણામાં જીવ વિરામ પામે એટલે થતો નથી. એટલે એના જીવને કેવું છે કે સંકલ્પ વિકલ્પ જે ધોધ વહે છે એનો જાદો થાક છે, એ થાકી ગયો છે, સંકલ્પ વિકલ્પથી થાકી ગયો એટલે એને ઊંઘની જરૂર પડે છે. જ્યારે પહેલાને સુષુમણા નાડીની અંદર જીવ શાંત થાય એટલે એને સંકલ્પ વિકલ્પ વિરામ પામી જાય, અને સંકલ્પ વિકલ્પ વિરામ પામે એટલે એને થાકનો અનુભવ થતો નથી, એટલે એને ઊંઘ્યા વિના પણ 4-4 મહિના હળંગ નીકળી જાય છે. પણ કારણમાં શ્રદ્ધા છે, આપણે એ પણ કારણમાં શ્રદ્ધા છે. શ્રદ્ધા તો આમ થઈ, મહારાજ કે શ્રદ્ધાવાન પુરુષને સાચા સાધુ પુરુષનો જો જોગ થાય અને એના વચનમાં શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિશે સ્વધર્મ, વૈરાગ, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ કલ્યાણકારી ગુણ તે સૌ પ્રગટ થયા આવે છે. મહારાજ કેવો શબ્દ વાપરે, મહારાજની વાણી જે છે ને બહુ ઊંડાણ વાળી હોય, છીસરી ન હોય. મહારાજ શબ્દ કેવો વાપરે, જો મહારાજ કે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે તો એમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વૃદ્ધિ પામે, એમ ન કીધું, મારે એક વચ્ચે શબ્દ મૂક્યો, એને સાચા સંત મળે અંતે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય, વચ્ચે સાધુના વચન મૂક્યા. એટલે આમાં મોટો બેનિફિટ શું થાય ખબર, કે જીવને પોતાના મનના ઠેરાવ પ્રમાણે તો ગમે એટલું કરવું પડે તો કઠણ પડે અને તમે જુઓ ને આ જુગારિયા જન્માષ્ટમી આવે બબે રાત નથી ખેંચી લેતા, હે ખેંચે જ કે નથી ખેંચતા, એના પોતાના મનમાં નક્કી કરેલી ગાંઠ વાળેલી કરવું એમાં કઠણ નથી, પરંતુ સંતના વચન મૂક્યા વચ્ચે કે એના ઠેરાવ પ્રમાણે કરી શ્રદ્ધા નથી તો મન ધાર્યું છે, એના શ્રદ્ધા નહીં, ભલે ગમે એટલો વેગથી કરતો, એ જેટલો વેગથી કરેલો વધારે મન ધાર્યું કરે છે. પણ શ્રદ્ધા શબ્દ શ્રદ્ધા ગુણ છે, મન ધાર્યું કરવું દોષ છે. એટલે વચ્ચે સંતના વચન મૂક્યા, સંતના વચને કરીને કાર્ય કરે એટલે એને નક્કી કર્યું કે આ મરણ નથી કરવું, સંત એમ કે આ જ કરે તો કરવા લાગી જાય, એમના શ્રદ્ધા, અને આમાં કરવું છે અને એમ કે નથી કરવું, અને મૂકી દે એને સંકલ્પ નો ઉઠે એમના શ્રદ્ધા, એટલે વચ્ચે સંતના વચન મૂક્યા, સંતના વચને કરીને શ્રદ્ધાવાન થાય. એમ ન તો જીવનું બધું કેવું છે, એ મન ધાર્યું તો ભૂકા કાઢે એટલું કરે, પણ સંતના વચન ન કરે, એને નક્કી કર્યું કે મારે 4 મહિના ચાંદ્રાણી કરવું તો ઠબકે જ નાખે, બોલો, પણ પોતાની રીતે, પણ 4 મહિના પૂરા થાય ને એને પછી એને કોઈ એમ કે હવે 4 મહિના ખેંચી લીધી, 1 મહિનો વધારે ખેંચી લો ને, તો 1 મહિને ની કે 1 દાડો નો ખેંચે પારણે ઉતાવળ કરે, બોલો, 4 મહિના ચાંદ્રાણી એનું ધાર્યું કર્યું એમાં કઠણ નહીં, અને કોઈના વચન થી પારણ આમ 3 વાગે જાગે અને વહેલો જાગી ઠાકોર જમાડે સરખું આમ સરખું ગીલે, બોલો, એટલે કીધું સંતના વચનથી જો કાર્ય કરે તો એ શ્રદ્ધાવાન કહેવાય. એટલે આમાં કેવું લાગે ખબર કે શ્રદ્ધાવાન પુરુષ એ જ કહેવાય, એક તો એને કોઈ ને કોઈ સંતમાં આ પડી જાય કે આના માધ્યમથી હું શેક મારા સુધી પહોંચી એટલી પહેલે આ પડવી જોઈએ એને, અને પછી પોતે જીવન એને અર્પણ કરી દે અને ટેસ્ટે જ હાથમાં આપે, લ્યો જરૂર પડે ને આ સ્ક્રૂને ઢીલો કરશો, કડક કરજો, જેમ તમને ઠીક પડે એમ કરજો. નત્ર ઘણા ઘણા મુમુક્ષ હોય પણ આમ ટાઈટ કરીને આવ્યા હોય પોતાની રીતે જ, સમજો, એને એને પેશું ન અડાડાય. એને નક્કી કર્યું હું સાધુ થાય એટલે મારે રોજ પચા માળા ફેરવવી. યાદ રાખજો, તમને એમ લાગે સ્વામી ભજનનું ખંડન કરે, પચાસ માળા ફેરવવી અને ફેરવવા દે તો વાંધો નહીં, પણ એમ લાગે એમાં એનો અહમ વધે છે. કારણ કે બધા સેવા કરતા ને કદાચ સેવા નીકળી હોય બીજા ઓછી માળા ફેરવતો ને તો બેઠો બેઠો માળા ફેરવતો ફેરવતો મનમાં સંકલ્પ કરે સાધુ થયા, જો માર્ગ ભૂલી ગયા છે, ક્યાં કોઈને પડી ભજન ની. એટલે શું કરે છે, માળાને ફેરવતો, પણ હું ફેરવે છે પાપ. કારણ કે સ્વામી વાતમ લખ્યું બધા સુતા હોય અને પોતે જાગતો ને મનમાં સંકલ્પ કરે બધા હુઈ ગયા જો, અને હું જાગું તો એ જાગરણ કર્યું એ બધું ફેલ. બધાય હુઈ ગયા હોય અને પોતે માળા ફેરવતો ને મનમાં સંકલ્પ હું એકલો માળા ફેરું ફેલ. એટલે માનો કે એ જેની સાથે રહ્યો સંતને એમ લાગે કે આ પચાસ માળા ફેરવે છે પણ આને કાંઈ વાંધો નથી આવતો અને બરાબર બધાની સાથે દિવ્ય ભાવ રાખે છે, તો એમ થાય ભલે ફેરવો તો ફેરવવા દે, પણ એમ લાગે કે આ માળા ફેરવે છે જેને કારણે બીજોનો અભાવ ના પાડી દે, માળા તારે ફેરવવાની નહીં, આખો દાડો સેવા કરવાની. અને જો સેવા કરે તો શ્રદ્ધાવાન, અને ન કરે હું તો માળા ફેરવાયો, થોડો અહીં સેવા કરવા વૈતૃ કરવા આવ્યો છું, એ તો બધું ઘેરે હતું જ, તો ફેલ. બોલો, એટલે મારે વચ્ચે સંત મૂક્યા કે સંતના વચને કરીને શ્રદ્ધાવાન થાય, એની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વગેરે ગુણ બધા આવી જાય છે. તીકામ બહુ કઠણ છે. સિદ્ધાનંદ સ્વામી જેવા સિદ્ધાનંદ સ્વામીને મનો અખંડ મૂર્તિ ધારતા તોય મારે ટોકવું પડે. મહારાજ કે ગોપાળન સ્વામી કેમ કરજો, તું કરજે તને કહું છું. હુકમ કેવું પડ્યું, સ્વામીનું ભજનનું જબરું અંગ હતું પણ થોડું પોતાનું ધાર્યું થતું હતું, અનુવૃત્તિ નહોતું રહેવાતું, અને મનમાં હંમેશા મહારાજની આજ્ઞા થઈને તો ગોપાળાનંદ સ્વામીથી દૂરના દૂર જ રહેતા હતા. પણ ભલે ગમે એટલું ભજન કરે પણ મોટા સંતથી જીવ જેટલો દૂર રહે ને એટલો હૃદયથી અશાંત રહે. ભજન કરતા તો અશાંતિ રહેતી હતી, છેવટે પછી પૂછાઈને ન રહેવાનું. ગોપાળાનંદ સ્વામીને કહે, સ્વામી ભગવાન રાજી શ્યામા થતા છે. મનમાં એમ થયું ભગવાન કે નારાજ છે, અશાંતિ કેમ રહે આટલું ભજન કરું, મહારાજ શ્યામા બહુ રાજી થતા છે. એના મનમાં એમ કે સ્વામી કે ધ્યાન કરો, પણ ભાઈ ગોપાળાનંદ સ્વામી તો જબરા સાધુ અને તનકી જાણે મનકી જાણે એવા સાધુ, જો બીજા કોઈ કઈ પૂછ્યો તને તો સ્વામી કે ધ્યાન કરી ભજન કરી, પણ સિદ્ધાનંદ સ્વામી પૂછ્યું લઈને કે શાંતિ કેમ થાય સ્વામી અને મારા શેમાં બહુ રાજી છે, તો કોક મંદિર બંધાવે ને એના પર બહુ રાજી ગયા. અને સિદ્ધાનંદ સ્વામી આંચકો લાગ્યો, આ હા હા કરીને ગાય, એટલે જ નહોતો પૂછતો ને એટલે પાસે નહોતો જતો, કે ઈ જ આદર્યું અને ઈ જ કીધું કે. ગોપાળાનંદ સ્વામી તો બહુ મોટા સાધુ, તરત સમજી ગયા. અને સિદ્ધાનંદ સ્વામીને કે સ્વામી તમને વાત કદાચ માન્યા નહીં આવે પણ એકાદું કરો તો ખરા મંદિર. અને પછી ના તો પડાય નહીં, અને પછી કાર્યાણીનું મંદિર આદર્યું અને સત્સંગનો પ્રસિદ્ધ ઇતિહાસ પાયા ગાળતા હતા. પરસેવ રેબઝેબ રજ ઉડેલી, આખું શરીર ધૂળથી ખરડાઈ ગયેલું અને કીચડવાળું થઈ ગયેલું. મહારાજ દર્શન આપ્યા, ભેટી પડ્યા મહારાજ. સિદ્ધાનંદ સ્વામી કે હા 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 મહારાજ, મહારાજ મારું શરીર કીચડવાળું છે. મહારાજ કીચડ નથી, આ તો ચંદન છે ચંદન, એમ કહી મહારાજ ભેટી પડ્યા. આમાં ભક્તો બે અર્થ અદભુત નીકળે. એક તો મંદિરની મહત્તા તો બરાબર છે, પણ બીજા નંબરમાં એણે મોટા સંતના વચનમાં હા પાડી અને પોતાનું મનનું ધાર્યું મૂકી દીધું એટલે ભગવાન એને ભેટ્યા. નહીં તો અખંડ મૂર્તિ ધારતા તો કોઈ દી ન ભેટ્યા. અને આ જ મંદિરનું કાર્ય કરે ને ભગવાન ભેટી પડ્યા, એનું કારણ એણે મનની પકડ છોડી દીધી એટલે ભગવાન એના પર બહુ જ રાજી થયા. બાકી બીજો કોક હોત અને એ મંદિરનું કામ કરતો હતો ને જો બંધાતો જતો હોત અને ગોપાળાનંદ સ્વામી એમ કહેત કે મંદિરનું કામ પડતું મૂક અને 500-500 માળા ફેરવ અને સ્વામીના વચને જો માળામાં મંડી પડ્યો તો ભગવાન સ્વામીને પ્રગટ થઈને એને ભેટત કે સાબાસ તને એમ. સેને સાબાસી છે? એને મનનું મોરડ્યું એને સાબાસી. એટલે અહીંયા મહારાજ બહુ અદભુત કે મહારાજ કે સંતના વચને કરીને જ્યારે શ્રદ્ધાવાન થાય, સંતના વચને કરીને દેહને તોડી નાખે એટલું આજ્ઞામ વર્તે, ભજનમાં મંડો જ રહે, અખંડ ભજન કરે ગમે તેવી પ્રવૃત્તિમાં હોય, અને એમ કે મુખ્ય પ્રવૃત્તિ બીજો સંકલ્પ ન થાય અને એટલી તૈયારી ન હોય ને, એને એમ માનવું કે આખી કદાચ આપણો મેળ નહીં પડે વિઝામાં, પછી સાધુ હોય કે ગ્રસ્ત હોય ગમી હોય નહીં. ગ્રસ્ત એવો ન હોય જેને કોઈકને કોઈકને જીવ સોંપ્યો હોય અને એના વચનથી લાખો રૂપિયાનો વ્યવહાર ધૂળમાં રોળી નાખે એવી સ્થિતિ ગ્રસ્તની ન થાય ત્યાં સુધી એને સમજવું કે આપણે સોટ્યા છે કે નહીં સોટ્યા ખાતરી કઈ હે આપણે એમ માન નહીં સોટ્યા પણ ખાતરી કઈ નથી સોટ્યા ને એ તો વચન પડે અને મળવત ત્યાગ થઈ જાય ત્યારે સમજવું કે આને આ દેહ કે ધામમાં જવા છે ત્યાગી હોય ને ગમે એટલો પ્રવૃત્તિ વર્તો તો ગમે એટલો માનો નાનો સાધુ હોય એ ગમે એટલો પ્રવૃત્તિ વર્તો પાર સાધુ ગમે એટલું અને એને એમ કે આ મૂકી દે અને એ ઘાટ ન ઉઠાય આમ તો એ નિર્વાસનિક અને મુકતા મુકતા ખભો ઉલાળે અથવા તો સંકલ્પ વિકલ્પ થઈ જાય કે કહેવાય જવાય કેટલી મેં મહેનત કરી આમાં હું મારો વાંક હતો કે મેં કઈ ઓછો દાખલો કર્યો જરૂરથી ત્યાં સુધી મને બોલાવ્યો જરૂર પૂરી થઈ મને કાઢ નાખ્યો એ મોક્ષમાંથી નીકળી જાય એમ જો સંકલ્પ થઈ જાય મોક્ષમાંથી નીકળી જાય અને એ જ ક્ષેકંડે સંકલ્પ વિના મૂકી દે તો એ મોક્ષમાં પાર પડી જાય મોટા સાધુ ઉપર જવાબદારી આવે એના ઉપર સીધો મારા શ્રીનો ઓર્ડર આવે કે મૂકો ને એ ક્ષેકંડે મુકાઈ જાય નિર્વાસનિક અને ન મુકાય તો વાસનિક ને કઈ વાસના નિર્વાસનિક ને કઈ થર નથી દેખાતા દેખાય છે પણ વાયુ દેખાતો નથી પણ ડાળી હલે એથી ખબર પડે કે વાયુ વાય છે એમાંના થર દેખાતા નથી પણ ક્રિયા તો દેખાડી દે કે વાસનિક છે કે નિર્વાસનિક છે એટલે નિર્વાસનિક થવું નિર્વાસનિક થવાની મહેનતમાં એ શ્રદ્ધાવાન બની શકે બીજો શ્રદ્ધાવાન ન બની શકે આઘો આઘો રે જે આઘો આઘો રે રખે ને પાસે જાવનું કા ખોફ છે તો રખે ને પાસે જાવ ને આ મારું આ મારે નક્કી કર્યું છે આમ કરવું છે નહીં કરવા દે તો એ આઘો આઘો રે જયારે નિર્વાસનિક પથે હાલનારો શ્રદ્ધાવાન વ્યક્તિ નજીક આવતો જાય ચોટતો જાય ચોટતો જાય એને ભય જ ન હોય કારણ કે નક્કી જ કઈ નથી કર્યું ભય છે નો ક્યાંય એમ જ જીવવું છે અને ભય છે નો કહે એથી કઈક બીજું કરવું છે એને ભય હોય અને એવો જ એને ભય છે એ અશ્રદ્ધાવાન છે એટલે મહારાજ અદભુત વાત બતાવી શ્રદ્ધાને બહુ જ મહત્તા આપી આ મહત્તા આપણે શ્રદ્ધાને સમજ્યા પણ શ્રદ્ધાની અંદર એક ખોટ મહારાજે દેખાડી હવે ખોટ ઉપર જોઈએ ખોટમાં શું છે શ્રદ્ધાવાન વ્યક્તિ છે એની અંદર એક સહજ ગુણ છે વેગવાન છે શ્રદ્ધાવાન વેગવાન હોય શ્રદ્ધાવાનને તમે આજ કામ હો પણ પછી પાંચ દાડા પછી પૂછે એટલે કામ કર્યું તો કઈ કઈ ખબર નથી યાદ નથી રહ્યું એ શ્રદ્ધાવાન ન હોય એ તો મંડી જ પીડ્યો હોય સમજણું રોલોર માંથી જેમ ગોળી છૂટે અને સનસનાટી બોલાવતી જાય એમ જ જતો હોય એ કઈ રોકાય બોકાય ને શ્રદ્ધાવાન બસ ક્યારે હોતેલું પૂરું કરું તે શ્રદ્ધાવાન ની અંદર આ ગુણ પણ છે ને એનો એ દોષ પણ છે વેગવાન છે એટલે દોષ શું શ્રદ્ધાવાન ને ક્યારેક અસત્પુરુષ પણ મળી જાય સમજે અને અસત્પુરુષ મળે ને એના વચનમાં વિશ્વાસ બેસી જાય ને તો એ તો આ બાજુ જેટલી ઝડપથી જતો એટલો આ બાજુ ઝડપથી જાય સમજાય એ જેટલો ઝડપથી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાં આગળ વધતો હોય એટલો જ ઝડપથી એ બધાને ટાળી નાખવા માટે પણ એટલો ઝડપથી વર્તાય એને શ્રદ્ધા જ છે એને વચનમાં વિશ્વાસ જ છે એને કોઈ એમ કેમ ધર્મ પાળી પાળીને મરી જાઓ આટલું કઈ પાળવાનું વધતા હશે બધું શાસ્ત્રમાં લખ્યું હોય તો ફાટ દઈને મૂકી દે એને સંશય ન થાય એને સંશય ન થાય કે સ્વામી એમ કેમ કીધું શાસ્ત્રમાં લખ્યું છે નામ કામ કે એવો એને સંશય થાય અને એનો બેનિફિટ દુનિયા લઈ જ છે ને આ જગતનો બધો બેનિફિટ એ જ છે શ્રદ્ધાવાન લોકોનો જ છે શ્રદ્ધાવાન ની અંદર આ એક ખોટ છે એ તરત જ એમાં લાગી જાય અને એવો મંડે એ જે કે એમ કરે અને કોઈ એને શાસ્ત્ર નું વચન દેખાડીને એમ કે આમ કરી મરી જાય નહીં ધમ મળે તો એનો મોઢામાં કેવા શબ્દ નીકળે ખબર હું આના વચનથી જમપુરીમાં જઈશ તો જમપુરી મંજૂર કરીશ બાકી એમાં હું ફેરફાર કરવા માંગતો નથી હું ભૂત થાવ ને તારે શું છે ભૂત થઈશ આ વચન કોના શ્રદ્ધાવાન ના છો અશ્રદ્ધાવાન ના નહીં શ્રદ્ધાવાન ભૂત થવાનું મંજૂર કરીશ બોલ જમપુરી જઈશ તારે જરાય આડું ન ફરવું આ કોના વચન શ્રદ્ધાવાન ના પણ આ એનો ખોટનો ધંધો છે એટલે શ્રદ્ધાવાન મુમુક્ષ યાદ રાખું શ્રદ્ધાવાન મુમુક્ષ પહેલા તો વ્યવસ્થિત તપાસ કરવી કે રખેલ મારી શ્રદ્ધા અવળે માર્ગે નથી થઈ જતી ને નહીતર મહેનત એટલી અને ફળ કાંઈ ન મળે એટલે કહ્યું જેને મળવે એ માન્યું કલ્યાણ રે તેને જોવા ઘડીએ ખાતા પીતા જોતા જણાશે રે આશે એના અંતરનો આ બધું પહેલા તપાસ કરી પછી શ્રદ્ધાવાન થાવું
વહેલું શ્રદ્ધાવાન ન થઈ જવું. ઘણા ઘણા વહેલા બહુ શ્રદ્ધાવાન થઈ જાય. હજી તો કંઠી બાંધી ન બાંધી તો એટલા બધા શ્રદ્ધાવાન થઈ ગયા, તળિયું બળિયું કઈ જોવે જ નહીં ને, કે પાણી રેડું જ પણ નીચે તળિયું છે કે નહીં, હોહરું નીકળી જાય એ ન જોવે. એટલે એની અંદર આટલી બસ ખોટ છે. એટલે મહારાજે શ્રદ્ધાવાનની વાત કરી. આપણે બે વસ્તુનું સંધાન રાખ્યું, એક તો પહેલા તપાસ કરવી અને પછી શ્રદ્ધાવાન થવું, તો મોક્ષમાં કોઈ પ્રકારની ખોટ પડશે નહીં. આ એક વાત મહારાજ બહુ સુંદર રીતે સમજાવ્યા. અને એ વાતની અંદર મહારાજ પછી આગળ વધતા એક બહુ સુંદર વાત કરે છે મહારાજ, કે શ્રદ્ધાવાન પુરુષ છે પરંતુ એને અસત પુરુષનો જોગ થાય, કોઈ કુસંગીના વચનમાં હા પડી જાય, તો એના જ્ઞાન વિવેકાદિક ધર્મ વૈરાગ્ય બધું જ એનું નાશ પામવા માંડે. જેમ ખાર ભૂમિ હોય ને તેને વિશે ગમે તેટલો મેઘ વરસે પણ તેમાં તૃણાદિક ઉગતા ન હોય, અને તે જ ખાર ભૂમિ વિશે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય, અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાંપ ચડી જાય. પછી તે કાંપ ભેળા વડ પીપળા આદિ વૃક્ષના બીજ આવ્યા હોય તે બીજ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. જો આ શ્રદ્ધાવાનની તકલીફ, શ્રદ્ધાવાન હતો પણ વિવેક નહોતો, વિવેક નહોતો શું સારા સારનો, તો એ કુસંગમાં શ્રદ્ધાવાન થઈ ગયો, અસત પુરુષમાં શ્રદ્ધાવાન થઈ ગયો. પરિણામ એ સર્જાણું, પરિણામ એ આવીને ઉભું રહ્યું કે પછી એના પ્રસંગને અવલંબન કરીને બધું જે જ્ઞાન હતું એ સ્રવવા મળ્યું. તમે જો નિરુકલ્પાનંદની અંદર શ્રદ્ધાવાન દીનાનાથ ભટ્ટ થયા છે ત્યારે હોળી થઈ ને, દીનાનાથ ભટ્ટ શ્રદ્ધાવાન તો ખૂબ હશે. જો એ પોતે શ્રદ્ધાવાન ન હોત ને તો 18,000 શ્લોક કંઠસ્થ જ ન હોત. એટલે ગાફલ માણસનું કામ છે 18,000 શ્લોક શીખવાય? આ તમને કેટલી ફીરણીમાં આપ્યા કે સવાઈ ચેષ્ટા બોલજો, કેટલી ફીરી કહીએ છે તો એ ક્યાં બોલો છો? હે, અને કંઠસ્થ કરવાનું કીધું એટલે 5 કીર્તન કંઠસ્થ કરજો, પણ ક્યાં થાય છે? નથી થતા, માથું હલાવે પણ કરે નહીં. તો તમારી ટેવ આવી બહુ છો મને છે. તમે છે ને થોડાક કે દૂધના દાજા છાશ ફૂકી ફૂકીને પીતા લાગો, આ બધો ઘરનો કડવો અનુભવ હોય છે એમ, ત્યાં ઠાલવો છે ઘેરે, ખોટે ખોટે માથું હલાવે હલાવે કરતા હશે, આમ તમારે કરો આમ કરવાનું, એટલે કાયમનું થઈ ગયું ને. એટલે અહીં એમને માકી રાખો, મનાતું નથી જી. જોજો એમ ક્યાંય બહુ મજા આવી, બહુ મજા આવી, પણ આવતા વર્ષે આમાંથી અડધો સ્ટાફ નહીં હોય પાછો, શું કામ નહીં હોય? હે, એને કાંઠું પીડ્યું થઈ ને, એને વાત નહીં ગમી થઈ ને, એટલે કઠણ કામ છે. મોક્ષ નો પાવ થાય એટલે ભૂગા કાઢે એવો કઠણ. તમે એને હાવ સરળ તો સમજતા જ નહીં. તમે ગમે કોઈ સરળ સમજે કામમાંથી ગયા, મોક્ષનું કામ જે સરળ સમજ્યા એ ગયા કામમાંથી, આ સરળ જરાય નથી. ભૂકા કાઢે એવું કઠણ છે. ક્ષણે ક્ષણે એનું સંધાન રાખે ત્યારે મેળ પડે એમ છે. મેં તમને એક દી વાત કરી હતી ખબર હોય તો, કે જેણે ભજન કરવું હોય એણે આપણે એને કુસંગમાં હોવું મજી ખબર, હરિભગતની કુસંગ, એમ હરિભગતની કુસંગ. એટલે એની વાત આપણે બહુ ન સાંભળવી, પણ આપણને ખબર નથી આપણા હરિભગતમાં જાજો કુસંગ છે, આપણી અંદર જ કુસંગ ઘરી ગયો છે. મેં તમને કીધું હતું જો ભજન તમારે કરવું હોય તો મોટી મોટી બહુ વાતો સાંભળવી, અને મોટી મોટી વાતો સાંભળશી સત્સંગમાંથી જાહે, એટલે જાહે એટલે મોક્ષ માર્ગમાંથી, સત્સંગમાં તો રે પણ એની ત્વરા છે ભગવાનને પામવાની ત્વરા ઓગળી જવાની. કારણ કે ભાઈ જબરી વાતો થાય, જબરી વાતો, પડખે જ 2 ઘંટી ચલાવતો હતો અને આને નીકળી ગયું આપણે ભજન જ કરવું, અને બેન પાસે 5-5 લાખ રૂપિયા હતા અને આ ભજન કરવા બેઠો, ઓલો ન બેઠો ને એને ધંધામ રોક્યા અને 5 લાખની જમીન લીધી ને ખબર પડી 6 મહિના થયા ની 8 લાખની થઈ, અને એ આને કાને શબ્દો પડે પછી બે હે ભજન કરવા, ખળભળાટ ન થઈ જાય. હા હા, 5 ના 60 સીધા આપણે શું ઉતાવળ છે ભજનની, 5 દી મોઢું કરીશું આપણે, 5 રોકી દઈએ. અને ઠાકોરજી કરણી 5 રોકે ને ત્યારે જ મંદી આવે, ઓલાને 5 ના 60 થાય અને 5 ના 80 થાય. 5 ના 60 કરવા, 5 ના 80 કરવા, એ તો ઠાકોરજી નાથની વાત છે, પણ તોય જીવ એ માર્ગે જાય છે. એટલે નો વાત સાંભળવી બહુ સાચું, બહુ હકીકત છે કે જેને કોઈને ભજન કરવું એને બહારની વાતો ન જ સાંભળવી, અને પેપર તો હાથમાં લેવું જ નહીં. જો ભજન કરવું હોય તો, જો ભજન કરવું હોય તો ટીવીના ડબલા સામે તો બેહવું જ નહીં એમ. એ બધા ભજનના દુશ્મન છે, બધા જ ભજનના દુશ્મન. એમ પણ બધું બરાબર હોય અને ત્યારે મનમાં એમ થાય કે આ બધું મૂકીને કાલ મરી જવાનું છે, હું વાર લાગશે માટે ભજન કરી લેવું છે એવો સંકલ્પ ઉઠે, એની કોઈની અટકળ એમ માંડી કે આને છેલ્લો જન્મ થવાનો છે, બધી સાનુકૂળતા હોય. અને તોય હંકેલવા માંડે, એમ હંકેલવા માંડે બધી સાનુકૂળતા. જ્યાં હાથ નાખે ને એનો વિજય હોય, જ્યાં હાથ નાખે દહ રોકે ને 1000 મળતા હોય, અરે લાખ રોકે ને 1 કરોડ મળતા હોય, તોય પણ મનમાં એમ થાય બધા કાગળિયા છે, કાલ મરી જાઉં હું દિશા થાય એવો સંકલ્પ ઉઠે. અને પાછી વૃત્તિ વાળીને હંકેલવા માંડે, અને હંકેલવા માંડે અને ભજનમાં ઉતરે ત્યારે સમજવું કે આને લગ્ન લાગી છે. બાકી પાછું પડવા માંડે પછી હંકેલામાં કઈ મોટી ધાડ મારી, આમે ખોટ જવાની કે ઓછી ખોટ જાય એટલે હંકેલે છે, સમજાય? એ કઈ ભજન કરવાની હંકેલ તો આપણે એમ હંકેલવું, એમ હંકેલવું, એમાં વૃત્તિ હંકેલવી, તો ભગવાન રીજે તો ભજન થાય. બાકી મહારાજ કેવું કે કુસંગીના શબ્દો, મહારાજ કે એવું અંતઃકરણ હોય, એક સંકલ્પ ન ઉડતો હોય, તમે વિચારો ખરા કેટલું શ્રેષ્ઠ અંતઃકરણ, એક સંકલ્પ ન ઉડતો એટલું શુદ્ધ અંતઃકરણ હોય, પણ એમાં કુસંગીના શબ્દરૂપી કાપ ઢળડાય ઢળાય ને આવે ને એમાં બીજ આવે, પછી એમાં કામ ક્રોધ લોભાદિકના મોટા મોટા ઝાડ ઉગે, એમ મહારાજ કે બોલો. એક સંકલ્પ ન ઉઠતો હોય પણ એવો સંગ, એટલે વિચારવું કે હું કોની હારે બેહું ત્યારે મને આ જગતમાં બહુ મોટું થવાનો સંકલ્પ થઈ જાય છે, અને કોની સાથે બેઠો હોય ને વાત કરતો હોય ત્યારે મનમાં એમ થાય છે કે મારું કાંઈ કરવું જ નથી, એમ ભજન જ કરવું છે, એનો વિચાર કરી અને મુમુક્ષે થોડી આમ દ્રષ્ટિ સાધવી તો મેળ પડશે. તમને ગમતું નહીં હોય ને, કારણ કે તમે બધા તો કરોડોના અને એના માલિક થવાના સંકલ્પ કરીને આવ્યા છે ને શિબિર, શિબિરમાં જઈ આવીને પછી ઓલો સોદો બરાબર નક્કી જ છે, અને એમાં 10 લાખ તો મળેલા જ છે, મળશે જ એમ, અને થોડા ઘણા કાગળિયાનો આમ તેમ છે, ત્યાં બેઠા બેઠા વિચારી લેવું શિબિરમાં કે કાગળિયાનું કેમ કરવું, અને આ કે આ બધું મૂકી દેવું. આ તમને આ શિબિરમાં આવ્યા પછી એમ સંકલ્પ થતો ખરેખર માળો આપણે માર્ગ તો ભૂલ્યા છીએ, એમ જે માર્ગે આપણે આગળ હાલવું જોઈએ એ માર્ગ મુકાઈ ગયો છે, અને બીજો માર્ગ થોડો પકડાઈ ગયો છે, મૂકી ઊભી અસલ રીતને રે, નકલ લીધી ને તે તો ચોટી ગઈ ચિત્ત મારે, છૂટી ન છૂટે છે, એવું કાંક થયું છે જીવનમાં વાળું, એવો અહેસાસ થતો હોય કોઈકને તો ઉશી આંગળી કરો. કેટલાકને એમ લાગે છે શિબિર સાંભળ્યા પછી, જોજો જોજો એકબીજા જોવે છે ઓલાને થાય તો હું ઉશી આંગળી કરું, એમ કોકને થતો હોય કરું, નિત નિત કરી, એક હિંમત ભગતને થાય છે, લો આ બાજુ કોઈ નથી થતો, જોજો કોક કોક જો 5 જણને એમ થયું કે આપણે માર્ગ ભૂલ્યા, બાકી બધાને એમ છે આપણે માર્ગમાં છીએ, ધબધબાટી બોલાવે જાઓ કે એ તો સ્વામી વાતો કરે એને કરવા દો ને, આપણે છોકરા પરણાવવા છે પછી એને માટે 2 બંગલા બનાવવા છે, સ્વામી વાતો જ કરે ને નહી, જો તો આટલી શિબિર સાંભળ્યા પછી તમને એમ નથી થતું કે ભજન કરીએ, તમને એવું નથી લાગતું તો આ ફેર આપણો નંબર લાગશે જ નહીં એમ, પણ કો કે છે ને એને શું કે પાણી ચડાવી દીધું છે, એ ભલા માણા તું અહીં તે 2 લાખ રૂપિયા આપ્યા હતા, તું તો ધામમાં પગી જ ગયો એમ, ત્યાં સેવા કરી તું તો પગી જ ગયો, તને ધામ મળી જ ગયું, એ વાયદામ રહી ગયા, એમાં હવે ખટક જાગતી નથી, તે ગમે તે જગાવી પડશે, અને આજ સમજી તોય ભલે અને કાલે સમજીએ તોય ભલે, આવું જોજો. હવે કેવલ સમી કે ને કે આળસ ના શું કે આળસ નહીં આળસુ આળસ મંડળ હતું આખું, એક આળસ મંડળ ઘણી ફેરી દ્રષ્ટાંત આપે છે, તે બધા આળસુ આળસ મંડળ એવા સભ્યો થાય ને, એમ એકને પ્રમુખ નિમ્યા, એક દાડો ગામને ચોરે બધા બેઠા હતા, એમાં આળસ મંડળના પ્રમુખ ગાડી લઈને નીકળ્યા, પણ 120 ની સ્પીડમાં જ આવ્યો ગાડી, ઓલા બધા કે આ તો ગજબ કરી આવી, આપણે આળસ મંડળના પ્રમુખને આટલી ઝડપે ગાડી આખે, આ તે પોહાય અને આવા પ્રમુખ રખાય કે, આપણા પ્રમુખ જો આવી ભૂલ કરે તો પછી આપણે શું ન કરીએ કે, માટે આને રાજીનામું લઈ લેવું જોઈએ કે, આજે હાજે મીટિંગ થઈ જઈ, અને બધા ભેગા થઈ ગયા, રાજીનામું આપી દો બીજી વાત નહીં, ઓલા કે પણ હુકામ પણ, અરે જવા દો કે રાજીનામું આપો પછી વાત કરશું, પણ કે વાંક કાંઈ ગનો કાંઈ, તો કે ગાડી કેટલી હાંકતા હતા આળસ મંડળના પ્રમુખ થઈને 120 ની સ્પીડ ઉપર ગાડી હાંકો, તમારા મનમાં માનો શું કે આપી દો રાજીનામું, ત્યારે પ્રમુખ કે પણ તમે સાંભળો જ ખરા પેલા મારું, પછી લેવો તો લઈ લેજો, ખોકામ એટલી ગાડી હાંકતો હતો, તો ખોકામ હાંકતા હતા, તો બન્યું એવું હું ગાડીમાં બેઠો અને મારો સીધો પગ કે લીવર ઉપર વહી ગયો અને ગાડી ઉપડી ગઈ કે, પછી પગ ઊંચો કરીને આળસ અડી, એટલે 120 ની સ્પીડ ઉપર જતી હતી, એટલે કે તો બરાબર પ્રમુખ બરાબર છે, એમ જોજો. હમણાં આ શિબિરમાં આવ્યા પછી એવા ભક્તો ઉછી આંગળી કરજો, મનમાં એમ છે કે આપણે લખપતિ થઈ જ જવું છે, ગમે એમ કરીને, ગમે એટલી મહેનત કરીને ધન સંપત્તિ માલા માલ થઈ જવું છે, એવા સંકલ્પ ઉઠે છે શિબિરમાં બેઠા હોય છે એટલા આવશે આંગળી કરો તો. હવે આને શું કેવું આપણે, આળસના પ્રમુખ ન કહેવાય ત્યારે. બોલો, ઉશી આંગળી કરવામાં હજી શ્રદ્ધાની વાત હાલે છે આપણે કથામાં. આને ભગવાન ભજવામાં ઉશી આંગળી નથી કરતા, જગતમાં મથવામાં ઉશી આંગળી નથી કરતા, અમે કરવું શું તમારે? આ બેહવું જ નહીં, એટલે પંખા ચાલુ નથી, એ સારું કર્યું. નહીતર બેઠા ભેગા ઊંઘ્યો હતો ને જાજો, પંખા ચાલુ હોત તો. મહારાજ બહુ સરસ કહે છે કે કુસંગના જે શબ્દો જીવને ગમે એવો ઠેરા હોય, અંતકર નિર્મળ વર્તો પણ કુસંગી ને એવા શબ્દો પડે તો એને અવલંબન કરીને મહારાજ કહે કે જગતની વાતો અને કાપરૂપી એમને બધું ઢસડાઈને આવે અને પછી મોટા મોટા ઝાડ ઉગે. એમ આપણને મનમાં એમ જ એક ભજન જ કરવું છે. હવે કાંઈ નથી કરવું, ઘર હાલે વ્યવસ્થા થઈ ગઈ છે, એટલું ભાડું આવે છે, એટલે આ વ્યવસ્થા, એટલે આ વ્યવસ્થા, ગ્રસ્થ છે, આપણી ફરજ બજાવાય, એવું બધું થઈ ગયું છે, માટે ભજન કરવું છે. એવો ઠેરાવો હોય પણ કોઈનો સંગ થઈ જાય ને એમ કે ભલા માણસ હમણાં ધંધામાં ઘણી તેજી છે, આ ધંધામાં તું તાર તું આવતો નહીં, તું હારે નહીં આવતો, આપણે તો તારા પાર્ટનર ખાલી બની, તું ખાલી રૂપિયા રો કેમ? એવાય શબ્દ પડે ને એમાં જે અનુલોમ થાય, મારે ક્યાં જવું છે, મારે ખાલી રૂપિયા આપવા છે ને, એમ માનીને ભાગીદારી કરે. પણ એને ખબર નથી કે ભાગીદારી રૂપિયા આપ્યા પછી એ રૂપિયા પાછા લેવા ધક્કા બહુ ખાવા પડશે, એમ નફાની વાત તો સાઈડ ઉપર રહી, એ ખબર નથી. બોલો એને કે મૂળ ગા લેવા મહેનત પડશે, એમ પણ એ શબ્દે કરીને ભજનમાંથી જીવ બહાર નીકળી જાય. એક વાત જો બહુ નક્કી થઈ જાય કે જગતને પુહાય ના જવું હોય ના જાય, પણ મારે તો મહારાજ સુધી જ જવું છે, મહારાજ પાસે જ જવું છે, આવી લિંગઠ ગાઢ જો વળી જાય તો જ ભગવાનના ભક્તો ભજન કરી શકાય સમ્યક, નતર સમ્યક ભજન થાય નહીં. તમને એવો સંકલ્પ થાવો જોઈએ, જગત બંગલા બંધાવતોય ભલે, પોહાઈ બંધાવતોય ભલે, આપણે ભજન કરી લેવું તો તમારું ભજન થાય. અમને સંકલ્પ એવો થવો જોઈએ દુનિયા પોહાઈ ના જાય, આપણે કાંઈ જગત સુધારવું નથી, આપણે આ ફેરી બ્રહ્મનિષ્ઠ સ્થિતિ પ્રાપ્ત કરીએ અને મારા સુધી પોગી જવું છે એવો અખંડ સંકલ્પ વર્તે તો અમારે ભજન થાય, નહીતર અમારે જાય. સમજે, માનસી વિજય ને બધું વિજય કાંઈ ન રહે. બોલો, એટલે કામ કઠણ છે. મહારાજના શબ્દો કેટલા જોરદાર છે. મહારાજ કહે કે એક સંકલ્પ ન ઉડતો એની અંદર કામ કો લોભના મોટા ઝાડ થાય. વિચારો ખરા, એટલે આનો મતલબ શું થયો ખબર? પછી તે દોષ વિને રહી ન હગે એમ. એક સંકલ્પ ન ઉડતો એવો હોય, પરંતુ જો એને કુસંગનો જોગ થાય અને ખટકો ન રાખે તો ગ્રહસ્થ ભક્ત હોય તો પણ સ્ત્રી વિના રહી ન હગે એમ મહારાજ કહે છે. મારા શબ્દ ભલે નથી વાપરતા, પણ કહેવાનો મતલબ મહારાજનો એવો છે, એ રહી ન હગે એટલો બધો કામાત બની જાય, એટલો બધો ક્રોધવાન બને, એટલો બધો લોભી બની જાય જો કુસંગનો જોગ થાય તો. માટે ખબરદાર રહેવું. અને સંપ્રદાયનો ઇતિહાસ છે ને, મગનીરામ કેવો હતો અને બિચારા સંગ થયો જ ક્યાં પહોંચ્યો, કોજી ભગવાન ભજવા માટે, ભગવાન ભેટવા માટે સંસાર છોડ્યો હતો અને એને રોકવા માટે કેટલાય વચ્ચે વ્યવધાનો આવ્યા હતા તો એ નહોતો રોકાણો, પણ કુસંગનો સંગ થઈ ગયો, ક્યાંથી ક્યાં પહોંચ્યો, ભગવાનને ઠામકો ભૂલ્યો અને ભગવાનનો દુશ્મન થઈને બેઠો. કહો એટલે મહારાજ કે કુસંગનો બહુ જ અનુસંધાન. અને આ બધું શ્રદ્ધાવાનની અંદર જ આવશે, અશ્રદ્ધાવાનમાં કાંઈ નહીં આવે. તમે જોજો, અમુક તમે છેતરાય જ નહીં, સમજ્યા? અમુક કે ને, એ તો અમારા ગામમાં ત્રણ ફેરી કથા કરી ગયા, પણ હું તો કોઈ ગયો જ નહીં, એક ફેરી ગયો તો, પણ મને એમ આજ ન પડી ગયા. પણ તમે જોજો, બહુ તમે માર્કિંગ કરશો તમને ખબર પડશે, એને જેને એમાં હા નહીં પડી હોય એને હારા સાધુમાં હા નહીં પડે. તમે બહુ માર્કિંગ કરજો, બહુ તમને દેખાશે કે જેને નબળામાં હા ન પડે એને હારામાં જલ્દી હા નહીં પડે. જેને નબળામાં હા પડી જતી છે એને જ હારામાં હા પડશે, કારણ કે શ્રદ્ધાનું લક્ષણ જ નથી ઓલામાં, શ્રદ્ધાનું લક્ષણ જ નથી. આમ શ્રદ્ધાનું લક્ષણ નથી એટલે કોઈમાં ન હા પડે એને. જયારે શ્રદ્ધાવાનને જે પેલા મળે એમાં હા પડી જાય, જે પેલા મળે, હારા મળે તો હારામાં પડી જાય, નબળા મળે નબળામાં પડી જાય. પછી કોઈ એમાં માહિતી બહુ જ કોઈ વિવેકી હોય ને એને બહુ રૂડો ક્યાંકથી સંગ થઈ જાય અને એની સાથે કોઈ સંજોગ વછાત એને હેત બંધાઈ જાય તો પાછો નબળામાંથી બહાર નીકળી શકે, નતર પછી નીકળાય બીકળાય નહીં. એટલે શ્રદ્ધાવાનની અંદર બેનિફિટ પણ છે અને લોસ પણ છે. એટલે એવું લાગે કે ભગવાન પાસે પ્રાર્થના કરી કાં તો શ્રદ્ધાવાન બનાવીશ નહીં અને બનાવે તો હાચામાં જ આ પડે ને વિદયા કરીશ, નતર શ્રદ્ધાવાન તો ડબલ હલવાઈ જાય એના કરતા અશ્રદ્ધાવાન હારો. શ્રદ્ધાવાન ખોટામાં પડી જાય, ડબલ હલવા જાય, કરતો ઓલો હું ખોટો. પણ શ્રદ્ધાવાનનો બેનિફિટ એ છે પાછો, એને હાચા મહા પડે તો કાપી નાખે ને અંતર, અહીંથી અક્ષરધામ સુધી બધી. એટલે મહારાજ બહુ સરસ વાત કરે છે. માટે મહારાજ કે કુસંગ તો કરવો જ નહીં, અને વળે પોતામાં કોઈ સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે. પણ મૂર્ખાએ કરીને ગમે તેટલા ઉપાય કરે તોય ભૂંડો સ્વભાવ ટળે નહીં. અને મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય ત્યારે કાં તો સૂઈ રહે, ને કાં તો રૂવે, ને કાં તો કોઈકની સાથે વઢે, ને કાં તો ઉપવાસ કરે. એ ચાર પ્રકારે કરીને મૂંઝવણ ટાળ્યાનો ઉપાય કરે. અને એમ કરતા જો અતિશય મૂંઝાય તો છેલ્લી બાકી મરે પણ ખરો. એવી રીતે મૂર્ખને શોક ટાળ્યાનો ઉપાય છે, પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહીં અને સ્વભાવ પણ ટળે નહીં. બહુ બીજી સરસ વાત કરી મહારાજે. મહારાજ કે પોતામાં કોઈક સ્વભાવ હોય તો તેને સંત સમાગમ કરીને સમજી વિચારીને ટાળે. જો ગમે ત્યાં તમે જોશો ને તો વચ્ચે મહારાજ સાધુ મૂકશે. વર્તમાન કાળમાં થોડા હરિભક્તો દૂધથી દાજ્યા છે ને તો બધી ફૂંક મારી મારી કરે. ક્યારેક ક્યારેક એવા શબ્દો હતા સાંભળવા મળે ને, સાધુની જરૂર જ નથી એમ, સાધુની શું જરૂર છે એમ ને, આપણે ભજન કરીને પોગી જવું. પણ મહારાજના શબ્દ એમ કહે છે કે સાધુના માધ્યમ વિના જીવને આધ્યાત્મિક માર્ગ એ જડે જ નહીં, એની લાઈન ક્લિયર પકડાય નહીં એમ, એમ મહારાજના શબ્દો છે. અહીંયા મહારાજો ને ત્યાં સંત સમાગમ શબ્દો ન મૂક્યો હતો, પોતાની અંદર જે સ્વભાવ એને સમજી વિચારીને ટાળો એમ લખી નાખ્યો હતો. શ્રદ્ધાવાન પુરુષ હોય અને એ શ્રદ્ધાવાન પુરુષની અંદર જ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વૃદ્ધિ થાય એમ લખી નાખ્યો હતો, એમ ન લખ્યું. શ્રદ્ધાવાન પુરુષ હોય અને સત્પુરુષ મળે અને સંતના વચનમાં વિશ્વાસ કરે, ન્યાય શબ્દ મૂક્યો. અહીંયા પણ મહારાજ કે પોતાની અંદર સ્વભાવ હોય અને વિચારે સંત સમાગમ કરે તો સ્વભાવ ટળે. જોકે આ વાત કહીએ એટલે તમને પાછો તરત સંકલ્પ થાય, જો લઈ લઈને પોતા પર જવા દે, આ બધાને પોતામાં જોડવા છે કે બીજું ક્યાં કઈ કરવું છે, જોડી જોડીને પોતામાં જોડવા છે. ન્યાય એમ જ કહેતા હતા, અહીં એમ જ કહે છે, દિશા જીવની ઈ થાય છે. એટલે એને વેગ નથી મળતો, ધર્મજ્ઞાન વૈરાગ્યનો વેગ નથી મળતો. ને તો ભક્તો, આપણા જીવનમાં આપણી ફરજમાં જેટલું આવતું એ બધું જ કરવું જોઈએ, કરવું જ જોઈએ, અને કરે એ જ દાહ્યો કહેવાય. પણ કર્યા પછી તમે કઈ આખો દિવસ કરો છો, પણ ઈ કર્યા પછી કેટલો તમે ટાઈમ વેડફી નાખો છો એનું અનુસંધાન સંત સમાગમ કર્યા એને ખબર જ ન પડે. વેડફી ના, હરિભગત વેડફી નાખે છે. માનો અત્યારે દાખલે કે બાપુજીનો પ્રશ્ન ચાલે છે, એમાં તમારી ફરજ આવતી છે, અમારી ફરજ આવતી છે, તમારી ફરજ પ્રમાણે તમે મહેનત કરતા છો, અમારી ફરજ પ્રમાણે અમે મહેનત કરતા છું. પણ શું તમે કમે કોઈ એમાં કાંઈ 12 કલાક મહેનત કરવાની જરૂર પડે છે આપણે? પણ 12 કલાકની જરૂર નથી પડતી. પણ જો સંત સમાગમ નથી તો 12 કલાક ઈબાને વેડફી નાખીએ છીએ આપણે. બોલો, પક્ષ મજબૂત રાખીએ, પણ પછી ઈ પોતાના ગામમાં જ રહેતા હોય, પોતાના ગામમાં મંદિર હોય તો આટો મારવા ન જાય, એનો ટાઈમ વેડફો ન કહેવાય. ભલે પક્ષ છે, બહુ સારી વાત છે, પણ પક્ષનો મતલબ છે, મારે એવું જ નથી કીધું ને, તમે પક્ષ રાખજો પછી મંદિરમાં નહીં જવાનું, તમારે છૂટ. પક્ષ રાખજો પછી તમે તારા માવો તમાકું બધું ખાવાય છૂટ તમને, એવું કીધું કે? પક્ષ રાખજો પછી તમારે વચનામૃત કાંઈ વાંચવાની જરૂર જ નથી કીધું કે? પક્ષ રાખજો પછી માનસી કાંઈ જરૂર નથી એમ કીધું કે? એવો સમુદાય ઘણો બધો જોવા મળે છે. અને તમે જોજો એ સમુદાય કોઈ પણ સાધુની સાથે હેત ધરાવતો નહીં હોય તો જ એની અંદર એ વસ્તુ હોય. બાકી હૃદયગત હેત ધરાવતો હોય તો એની અંદર બધા જ ગુણો હોય. અને ઈ હૃદયગત જે પક્ષ રાખે કે એટલે ઓલો ન રાખે, ઓલો ખાલી વાતું જ કરે, અને ટાઈમે ઘા મારો ના હોય ત્યારે મારો ગોત્યો ન જડે. અને જ્યારે એ સાધુના સમાગમના માધ્યમથી ગુણ આવ્યા હશે ને પછી પક્ષ સમજાણો હશે, જ્ઞાનની સાથે સમજાણો હશે, શાસ્ત્રોક્ત સમજાણો હશે, એને જરૂર પડશે ત્યારે માથું ધરી દે. એટલે એવા થાય એમ હરિભગત તો કેવા હોવા જોઈએ. એક ઉણપનો હોય, કોઈ ગોતી ગોતીને થાકી જાય, કિસ્ટન કે ફારસીના હીરામાં કોઈક મરી જાય ગોતી ગોતી, તો એમાં કાંઈ જીરમ જોવા મળે? હે, ફારસીના હીરામાં કઈ જીરણ હોય? હું કહું જોવા મળે? મરી જાય તો ન મળે, તૂટી મરે તો ન મળે. એમ પાછળ કદાચ પાછળ વરદાડો ફરે ને તોય પણ એક પોઈન્ટ લીકેજ ન દેખાવો જોઈએ. હરિભગત એનું નામ કહેવાય, અને એવા લક્ષણ હરિભગત ની અંદર આવવા જોઈએ. ખરેખર હું કહું છું ને કે હરિભગત ની બાબતમાં આ બાબતમાં અસંતોષ છે મને. હરિભગત જેવો આમ હરિભગત તો કેવો હોવો જોઈએ? માયાને ખાઈ જાય એવો હરિભગત હોવો જોઈએ. માયા હું એને કરે એમ, એટલો ગુણિયલ હરિભગત હોવો જોઈએ. એટલો ગુણિયલ, સરળતા, નિર્મળતા, સુરવીરતા, અશરીરતા રાખે પણ બુદ્ધિ રાખે પાછી, એમ બધાને ગાળો ઠપ કરી દે. બોલો, શુરવીરતા કેવી હોવી જોઈએ? જરૂર પડે ત્યારે માથું આપવાની પીછે હટ એવી શુરવીરતા. પાછ સરળ કેવો હોવો જોઈએ? ભગવાનની પાસે, આચાર્ય મહારાજની પાસે, સંતોની પાસે, ભગવાનના ભક્તની પાસે, દાસનો દાસ જાણે કશી ગતાગમ નથી, એવો સરળ. એમ નત્ર ઘણા પક્ષની વાત કરે, અરે કરીભગતને મારે તોડી નાખવો પડ્યો. વાત મોટી મોટી કરો, ઓલે આમ કરો, ઓલે આમ કરો, ઓલે ઢીકડું કરો, પૂછડું, કેટલી વાતો કરે. અને મહારાશ્રીને મંગલે મહારાશ્રી બેઠા જ પડખે ખુરશી નાખીને બેઠો મળો, કાંડું પકડે એક બાજુ લાગી. મેં કીધું આને તો હું હમીશ છો, શરમ નથી આવતી ખુરશી ઉપર બેઠા, સાધુ હેઠા બેઠા. ટ્રસ્ટી અત્યારે ઘેરે રહ્યો, તું ટ્રસ્ટી બને હું ઉત્થાન કરવાનો હતો. ભલા માણસ આ રાજાધિરાજ બેઠા છે, મહારાશ્રી એટલે ભગવાન સ્વામીનું અપર સ્વરૂપ બેઠો છે, સંપ્રદાયના અડધા સંપ્રદાયના ધણી બેઠે, એને સામે તું ખુરશી નાખીને બેઠો. તું ટ્રસ્ટી 5 વર્ષ રહીશ, કેટલા વર્ષ રહીશ? એવો ઘગલાયો, એવો ઘગલાયો. સ્વામી મારી ભૂલ થઈ, ભૂલ થઈ ગયો વાળો થતો 5 વર્ષ ટ્રસ્ટી તને ભાન નથી પડ્યું. અને મહારાજે કીધું એવું થાય ત્યારે તપી પણ જાઓ એમ, તો સીધો દોર થઈ ગયો. ઈ કદાચ ગમે એટલી વાત કરી, ઈ હું નિર્માણ કર્યા કે ભક્તો, નિર્માણ એ જ કરી શકે. મહારાજે 3 શબ્દ મૂક્યા, શું? નિયમ, નિશ્ચય ને પક્ષ. 3 વસ્તુ જીવનમાં સાકાર કરે એ જ નિર્માણ કરી શકે. અરે જેના મોઢામાં પાનને માવો ભર્યો હોય, હવે જેના ઇન્દ્રિયો અંતઃકરણનો ઈ ગુલામ બની ચુક્યો છે, એને તે માવો મૂકવાની કહો ને, એમ કે મારથી સ્વામી નહીં મુકાય. હવે માવો તું ન મૂકી હગી, તું બીજું શું કરે? આમ તું તારી ઇન્દ્રિય અંતઃકરણનો ગુલામ છો. હા, ગુલામ શું ક્રાંતિ સર્જવાનો હતો? તું તારો મોક્ષ નથી કરી શકે એમ, તું તારું શ્રેય કરી શકે એમ નથી, તું સંપ્રદાયનું શું હિત કરવાનો હતો? જે પોતાનું નિજનું ન કરી હગે, પોતે ભીખ માગતો ને પેટમાં ભૂખ બળી હોય, હવે એ પછી કોઈક એની પાસે જઈને ભિક્ષાર વૃત્તિ માટે ઉભો રહી, હું આપવાનો હતો? કહો, જે પોતાની અંદર અંતકરણને ન જીતી શકે, એમ મનમાં સંકલ્પ ન થાય મારા મહારાજને ન ગમી મારે ન જ જોઈએ એમ, એવી જેના અંગની અંદર શુરવીરતા નથી ભરેલી, મારો ભગવાન નારાજ થાય એવું મારા જીવનની અંદર એક સંકલ્પ ન હોવો જોઈએ, એવી જેના હૃદયની અંદર ખુમારી નથી ભરી, રોમે રોમની અંદર મહારાજની મહત્તા નથી ભરી, વાત પક્ષની મોટી કરે અને પાછો રાંદેલના દેર ઓલું કરવા પોગી જતો હોય, તો હવે ઈ હું કરી અગવાનો હતો? કોજી લોટા તેડ્યા વિના રહી ન હગે પાછો. કોજી એ વાત મોટી કરે, માટે ખબરદાર, કા તો વાત નહીં કરશો, વાત કરો તો જરાય લેશ માત્ર કચાશ નહીં રહેવા દેતા, એવા શરીર બનાવ. માય કાંગલી જિંદગી જીવવી એ સ્વામીને ઘેરે ન પોહાય. ભલા યુદ્ધના મેદાનમાં ગયો હોય અને પછી ન્યા જઈને વાત કરે, ધડાકો થાય ને તું બહુ બીવું એમ. અરે ધડાકાની વાત કરે, આ તો ફોદા હતે નીકળી જાય, ધડાકાની કરે છે એમ થયો સ્વામિનારાયણનો. હે, અને પછી કે માવો ન છૂટે, તમાકુ ન છૂટે, મારથી રોજ તો મંદિરે ન આવાય, કારક કારક આવી છે. હવે આનું કામ છે, આ તો માયાને સામે યુદ્ધ ખેલવાનું છે આપણે, માયાને સામે. માટે શુરવીર બનો. મહારાજ બહુ સરસ વાત અહીંયા કહી. મહારાજ કહે કે પોતાનો સ્વભાવ વિચારે કરીને, સંત સમાગમે કરીને ટાળે તો ટળે, તો ખબર પડે કે મારી અંદર કેટલી ખોટ છે. કારણ કે આમાં કેવું છે ખબર, સાધુ છે ને એ હકીકત મોક્ષના સ્પેશિયાલિસ્ટ છે, એ રોગને જલ્દી પકડી શકે, સ્પેશિયાલિસ્ટ પકડી શકે, એ સામાન્ય ડોક્ટર ન પકડી શકે. એ તો હાથમાં નાડી લઈને તરત એમ કહી દે, અમારે ખટકુલ છે મુંબઈમાં ડોક્ટર, નાડી લઈને કહી દે કે આને આમ છે, પછી તમે એક્સરે કઢાવો તોય ભલે, બ્લડ ટેસ્ટ કરાવો તોય ભલે, એ જ રિપોર્ટ આવે. સ્પેશિયાલિસ્ટ એમ, સ્પેશિયાલિસ્ટ સાધુ સ્પેશિયાલિસ્ટ છે મોક્ષના પથે. ભલે વ્યવહારમાં કદાચ ઓછી વધતી ખબર પડતી હોય, પણ મોક્ષના પથે તો એને ખોટ રહેવા ન દે કોઈ, એને જીવ આપે તો એમ. અને જો રહેવા દે તો સ્પેશિયાલિસ્ટ હોય નહીં પાછો, એ હોય નહીં. મહારાજ સંત સમાગમે કરીને, મહારાજ કે પોતાના સ્વભાવને ટાળે તો ટળે. વચ્ચે સંત સમાગમ હું કામ કીધો ખબર? એટલા માટે કીધો, દાખલા તરીકે કોઈને બહુ ક્રોધનો સ્વભાવ હોય, બહુ ક્રોધનો સ્વભાવ, અને ક્રોધમાં આવી જાય, અને ક્રોધથી માણા પછી એમ કે મારે 2 દાડા ખાવું નથી એમ, જેથી કરીને ક્રોધ જાય, તે 2 દાડા ન ખાત ક્રોધ ઘટે કે વધે. હે, અને ઈ વચ્ચે જો સાધુ ને એમ કે મારે, મને ક્રોધ ફલાણા સ્વામી ઉપર થઈ ગયો માટે 2 દાડામાં નિત ખાવું, તો એટલે સાધુ એમ કે ભાઈ ખાઈ લે સાનમો, ને તારી ત્રીજા ઉપર થાય ક્રોધ પાછો. ક્રોધ ઉપવાસ કરવાથી ન ટળે, એક કામ કર, ક્રોધ આવે છે ને મૌન રાખ, તું મૌન સેવન કર અને મનમાં નક્કી કર, હું કરતા નથી, કરતા એક મારો ભગવાન છે. એટલે કોઈક તારું ધાર્યું નહીં કરે ને ત્યારે તને ક્રોધ આવતો છે ને પણ અટકી જાય, એ સાધુ બતાવ. માટે મહારાજ કે વચ્ચે સાધન જરૂર છે. ને તો મહારાજ જો મૂર્ખ કીધા ને તો બિચારો કેટલી મહેનત કરી, ઉપવાસ કર્યો તોય મહારાજ કે મૂર્ખ, બોલો ઉપવાસ કર્યો તોય મૂર્ખ. કારણ કે બધા સ્વભાવ અલગ અલગ, અલગ અલગ સ્વભાવ છે, તેને અલગ અલગ ઉપાય હોય. માનો કોઈને કામાદિકના ગાઢ સંકલ્પ વધારે થતા હોય તો એ વ્યક્તિએ તપ કરવું જોઈએ, તપ કરીને ભજન કરવું જોઈએ તો એના કામાદિક શત્રુ ટળે. ક્રોધ હોય તેને મૌન રાખવું જોઈએ, ભગવાનને કરતા હમવું જોઈએ તો એનો ક્રોધ ટળે. લોભ વર્તતો હોય તો ભગવાનનો ખૂબ જ મહિમા, આચાર્ય મારા સંતો ભક્તોનો ખૂબ મહિમા હમવો જોઈએ તો લોભ છૂટે ને ક્યાંક આપવાનું મન થાય. એમ જે શત્રુ પોતાને હોય એ શત્રુને બધા ઈલાજ અલગ અલગ હોય. મેડિકલમાં બધા પ્રકારની દવા હોય પણ એ બધાને માટે અલગ અલગ હોય, કે બધી એક હરખી ન હોય અને બધી એક જણાને આપવાની ન હોય. એટલે મહારાજ બહુ સરસ વાત કરે છે. મહારાજ કહે જે મૂરખ હોય તે મૂંઝાય તો કાં તો સૂઈ રહે ને કાં તો કોઈની સાથે વઢે ને કાં તો ઉપવાસ કરે, અને એમ કરતા મહારાજ કે નો ટળે સ્વભાવ તો છેલ્લી બાકે ધુબકોઈ મારે ક્યાંય મરે ખરો, બોલો. અને જગતમાં એવા તમને ઇતિહાસો ઘણા જોવા મળશે, ફલાણી આત્મહત્યા કરી તો કેમ કરી, તો બીજું કઈ નહોતું, એને વાડીએ ન જ જાવ ને બાપુજી પરાણી મોકલ્યો એટલે ગયો પણ પાછો ન આવ્યો. કુવો હોય ને વાડીએ, એ કેમ થયું, એનો સ્વભાવ હતો કેવો, પોતાને ધાર્યું કે આજમાં નથી જવું, નથી જ જવું એમ, અને પરાણે હુકમ મોકલ્યો મને બસ, એટલે મરી ગયો. એટલે મહારાજે લોયાના છઠ્ઠા વચનમાં વાત કરી. મહારાજ કે આટી પાડ્યું ને એમાં વિભાગ કરવા. કેવો વિભાગ કરવા? તો મહારાજ કે નિષ્કામ આદિક નિયમ ધર્મની આટી પાડ્યો, મારે આમ પાડવા નિયમ, આવી રીતે ભગવાન રાજી કરવા એ આટી. અને ભગવાન નિશ્ચય રૂપે આટી હોય કે ભગવાન આવા છે મોટા, એવી જે આટી છે એ કોઈના વચનને ફેરફાર ન કરવી, એ રહેવા દેવી. પણ હું આય બેહું તો મને જરા કામ હેટ્યા, આય હું તો ઊંઘ આવે, આય ફરું તો આમ થાય, એવી જે આટી છે એ ભગવાનના સંતને વચને કરીને ફેરવી નાખવી. અને અમારે એક જગ્યાએ મેં હતા પાર્ષદ, ત્યારે એક પાર્ષદ આમ હુતા હતા આઘા, એના ગુરુ કહે વચ્ચે દાદર અને સામે ઉભા હતા, એના ગુરુ કહે કે ભગત બધા આ બાજુ હતા, તમે આ બાજુ આવતા રહ્યો, તો કે અત્યારે હું ગયો છે કે કાલ વાત, અરે પણ બધા અહીં હોતા આવતા રહ્યો, તમે ના પા આજ હું તો છું કાલ આવે કે આજ જરા ખુદ ઓલા ઉભા થયા પાસે ગયા, એટલે હાલને અહીં હું નું ફરક પડે, તો કે આજ તો નહીં જ કે કાંડું બગડ્યું તો ન આવ્યો, બોલો વિચારો તમે. એટલે સ્વભાવ વસ્તુ મહાભયંકર છે, એ સંતના વચનથી જ ટળે. અને ક્યારે ટળે? એમાં હેત થાય ત્યારે. મહારાજે મધ્યના 37મા વચનામૃતમાં અદભુત વાત લખી. મહારાજ કે ભલે શાસ્ત્ર માત્ર ગમે તે વાત કરી સ્વભાવ ન જાય, મહારાજ કે કોણ કે ન જાય. જોકે મહારાજ તો સર્વોપરી ભગવાન એટલે વટહુકમ આકે ને, અને આમ ગોતન તમે તો મારનો વટહુકમ તમને વચનામૃતમાં હોહરો જોવા મળે. ને તો ગીતાજી એ સ્પષ્ટ કીધું મધ્યના 37મા મારા લખ્યું કે ગીતાજી એમ કીધું કે સ્વભાવ જાતો જ નથી. અર્જુને પ્રશ્ન કર્યો કૃપાનાથ હું ન જાય કે, એના ઉપર નિયમ લાદવામાં આવે તો, બંધારણ કરવામાં આવે તો. ભગવાન કૃષ્ણ કે અર્જુન હું વાત કરી છું, નિગ્રહ કિમ કરિષ્યતિ, નિગ્રહ શું કરે, બંધારણ શું કરે, એ પણ સ્વભાવને રોકી હગે નહીં. અને શાસ્ત્ર ગીતા બોલે એટલે વાત પૂરી થઈ ગઈ ને, અને દુનિયાએ સ્વીકારી લીધું કે સ્વભાવ ન જાય એમ. એટલે તો કહેવા જ પડી પ્રાણ ને પ્રકૃતિ બે હારે જાય, એને આધારે પડી. અને એ કેસ હાઈકોર્ટમાંથી બહાર નીકળી ગયો કે આ સ્વભાવ ન જ ચડે. પણ પછી અમુક હોય ને કે નહીં ભાઈ આપણે તો રીટ આગળ કરવી છે, કે આમ હાલતા છે ન ટળે. એ રીટ પછી આગળ કરીને સુપ્રીમમાં આવી, અને સુપ્રીમમાંથી જજમેન્ટ આવ્યું. હું આવ્યું ગમે તેવો સ્વભાવ હોય, હું આવ્યું રિઝલ્ટ ગમે તેવો સ્વભાવ હોય, પરંતુ વાતના કરનારના ઉપર અતિશય વિશ્વાસ હોય, એની સાથે અતિશય પ્રીતિ હોય, અને ગમે તેવા દુખી કઠણ વચન કરીને હિતકારી માને તો જીવમાં જડાઈ ગયેલો સ્વભાવ હોય તોય પણ મહારાજ કે નીકળી જાય. આ કોનું જજમેન્ટ છે? સુપ્રીમનું. કારણ કે આ સુપર પાવર છે ને, મહારાજ એટલે સુપર પાવર. હાઈકોર્ટનું રિઝલ્ટ હતું કેન્સલ કર્યું અને આ સુપ્રીમનું આવી ગયું. હવે કોઈની તાકાત નથી આની બહાર બીજું રિઝલ્ટ આપ્યું કે બોલો, કારણ કે એના પર કોઈ કોર્ટ જ હોવી જોઈએ ને. એટલે મહારાજ કે આ બધા રિઝલ્ટ માટે તમારે હારા વકીલ કોક રાખવા પડે, નહીં તો આડે ધડજીક બોલાઈ જાઓ કે. અને એના માટે મહારાજ કે મારા સાચા સાધુ એના માધ્યમથી તમે કેસ લડશો તો સ્વભાવ આદિ તમામની અંદર તમને સફળતા પ્રાપ્ત થાય. બહુ અજોડ વાત મહારાજ કરે છે. બાકી તો મહારાજ કે મરે ખરો લ્યો, પણ એથી કરીને સ્વભાવે ન જાય ને દુખે ન જાય, અને સમજીને ટાળે તો દુઃખ ને સોભો બે ટળી જાય. માટે સમજો હોય તે જ સુખી થાય છે. અને જેમ અગ્નિની મોટી જ્વાલા હોય ને જો ઉપરથી જળ વરસે તો તત્કાળ ઓલાઈ જાય, અને વીજળીના અગ્નિ તો થોડોક ઝબકારો થતો હોય પણ તે અગ્નિની અગ્નિ મેઘની ઘટામાં રહે છે તો પણ ઓલાતો નથી. તેમ સમજાવીને ગમે તેટલો વૈરાગ્ય હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય તો પણ અગ્નિની જ્વાલાની પેઠે કુસંગરૂપી જળે કરીને સર્વે નાશ થઈ જાય છે. અને સમજીને જે વૈરાગ્યને પ્રીતિ હોય તે તો વીજળીના અગ્નિ જેવી છે, તે થોડી હોય તો પણ નાશ ન પામે. મારે કે જે કરું ને સમજીને કરવું, ઘણી ફેરી સમજાવીને જીવ કરી નાખે પછી બહુ પસ્તાય. મહારાજ કે સમજણથી વૈરાગ્ય હોય તો ઈ ટકે, સમજણની સાથે ભક્તિ કરી ઈ ટકે, આડે ધડ લીધે જતો હોય તો ટકે નહીં. દેખાય ઘણી બધી પણ મહારાજ કે અગ્નિ અંદર વરસાદ વરસે તરત ઠરી જાય, પણ વીજળીના અગ્નિ અંદર એ જે ઝબકારો એને કોઈ ઠારી શકે નહીં. માટે સમજણ છે એ વીજળીના ઝબકારા જેવી છે. સમજણ વિનાનું ગમે એટલું બધું દેખાતું હોય તો કેવું છે, તો કે સામાન્ય અગ્નિ જેવું છે. પછી નિર્વિકારાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, કોઈ પુરુષમાં ક્રોધાદિક ભૂંડા સ્વભાવ હોય તે ટળે કે ન ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ વાણિયો હોય તે જેટલો વેપાર કરે તેનું નામું માંડી રાખે છે. તેની પેઠે જે દિવસ થકી સત્સંગ થયો છે તે દિવસથી જેણે નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે છે. અંતે એમ વિચારે છે, જ્યારે મારે સત્સંગ નહોતો ત્યારે મારે આટલો મલિન સ્વભાવ હતો, અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે. અને વર્ષો વર્ષ પોતાનો વધારો થતો હોય અથવા કાંઈ ફેર રહેતો હોય તે સર્વેને તપાસ્યા કરે, પણ મૂર્ખ વાણીઓ જેમ નામું માંડે નહીં તેની પેઠે ન કરે. એવી રીતે જે સત્સંગ કરીને પોતાનો જો તપાસ કરતો રહે તો તેના જે જે સ્વભાવ હોય તે સર્વે નાશ પામી જાય છે. મારા કે જે જે સ્વભાવ એ નાશ પામે, પણ ઉપાય હું, તો કે નામું માંડે, તપાસ કરે કે સત્સંગ થયા પહેલા મારી અંદર કેવા સ્વભાવ હતા, વ્યસન હતી, કુટેવ હતા, કુલક્ષણ હતા, કેટલું હતું. સત્સંગ થયા પછી કેટલું આવ્યું. કોઈ કેમ કહે છે, પણ અમે તો જન્મ્યા સત્સંગમાં તો અમારે કેમ નામું માંડવું. પણ સત્સંગમાં જન્મ્યા માત્રથી સત્સંગી નથી થઈ જવાતું, કંઠી બાંધ્યા માત્રથી કાંઈ સત્સંગી નથી થઈ જવાતું, મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું એટલે સીધું કાંઈ ડોક્ટર નથી થઈ જવાતું. સત્સંગ તો ત્યારે જ ઓળખાણો કહેવાય કે જ્યારે એને ઉપાસનાની ખબર પડે, આજ્ઞાની ખબર પડે, સંત અસંતના વિભાગની ખબર પડે, આચાર્ય મહારાજનું સ્વરૂપ ઓળખવામાં આવે, હરિભક્ત અભરિભક્ત, ભક્ત અભક્ત એનો વિવેક થાય, ત્યારે એને સત્સંગ થયો કહેવાય. અને આટલું થયા પછી લેવલ તપાસવાની વાત આવે. એ પહેલા લેવલ જ ક્યાં હતું કે તપાસે કહો. ઓળિંબો ક્યારે મૂકવાનું હોય? ચણતર શરૂ થાય પછી મૂકવાનું હોય ને? કઈ ઈંટોડો પડ્યો એની ઉપર ઓળિંબો મુકાય? ઢગલો પડ્યો હોય તો મળે, આ કાટખૂણે નથી, એ થોડી કાટખૂણે હોય. એ તો ઈટો મૂકવા મળો અને છાતી સુધી પગે પછી ઓળિંબો મુકાય, કેમ છે? કાટખૂણે છે કે આ ડોળું છે? બરાબર, આમાં એવું છે. આ બધી જ વાત સમજાણા પછી એને જ માટે વાત આવે નામું માંડવાની. હવે સત્સંગમાં જન્મ ધારણ કર્યો પણ બાપાએ તમાકુ ખાતા હતા, બાપાએ બીડી ફૂંકતા હતા, અને છોકરો પછી દવા ત્યાં દુકાને જઈને લઈ આવવા મળ્યો માવો ને તમાકુ, અને એ રસ્તા જરાક છોડીને બે ટુકડા ખાતો આવે, અને પછી બાપા એકાદશી હોય તો એમ કે બાર તો વાગી ગયા છે, હવે જરાક મગાવી લો ને કે બટાકા વાળા, અને એ બજારમાં લસણ ડુંગળી વાળા બટાકા લઈને ઝાપટતા હોય. હવે આમાં ક્યાં નામું માંડવાની વાત જ છે? હે, એનો બધો ઉધાર જ ધંધો હાલે છે. પણ ખબર પડી કે આપણે વ્યસન ન રખાય, વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. વ્યસન છોડ્યું, કુટેવો છોડી, કુલક્ષણ છોડ્યા, રેગ્યુલર મંદિરે આવતા થયા, સંત સમાગમ કરતા થયા, વગેરે વગેરે થયા પછી હવે એને તપાસ કરવાનો પ્રારંભ થયો કે આ તો બધું મેં છોડ્યું પણ હવે કેટલો ફેર આવીશ. એ શું ફેર ખબર? પહેલા ભજન થતું હતું એટલું થાય છે, વધારે થાય છે. પહેલા ભજનમાં બેહતો હતો, પહેલા એટલે આવો રૂડો સત્સંગ થયા પછીની જ વાત, પહેલા ભજનમાં બેઠો જ છે ક્યાં તે તપાસે, પણ આવો સત્સંગ થયો એટલે પાંચ માનસી પૂજા કરતો થઈ ગયો, તો પછી તપાસ કરે ત્રણ વર્ષ થયા મને, ત્યારે માનસી પૂજામાં સુખ આવતું એટલું આવે છે કે વધારે આવે છે. ત્યારે હું ધ્યાનમાં બેસતો હતો, માળા ફેરો, ત્યારે મને સંકલ્પ થતા એવા ને એવા થાય છે, કઈ વધારે ઓછા થાય છે, એનો તપાસ કરીને વાત છે. એમ પેલા હું માળા ફેરવું તો 15 માળા ફેરવું પછી એમ થતું બસ, હવે મને એમ થાય છે કે લાય 5 વધારે ફેરવું એવો સંકલ્પ થાય છે માળા ફેરવતા ફેરવતા. તો સમજુક સત્સંગ ઈડ્યો છે, અને જો ન થાય તો સમજુક જ્ઞાન છું, અને 15 ફેરવતા જો પરસો વળી જાય તો સમજુક થોડો પાછો વળી ગયો છું એમ. એવી તપાસ કરીને મહારાજ વાત કરે છે, કારણ કે ધંધો માંડ્યા પહેલા છે એની તપાસ કરે, કારણ કે વાણી દ્રષ્ટાંત આપ્યું તો ધંધો ચાલુ છે એનું એનું દ્રષ્ટાંત હોય ને. એમ રેગ્યુલર દુનિયા આપણને એક સારા હરિભગત તરીકે, એક સારા સાધુ તરીકે જોવા લાગી છે, પછી જ નામો માંડે એની વાત છે. બાકી કોક એમ કે બોલા હરિભગત ફલાણ હરિભગત ઈ કહેવા પૂરતા છે હરિભગત, હવે એને હું નામું માંડવાનું કહો. પણ સારા હરિભગતની ગણતરી આપણી થાય છે, સારા સાધુમાં આપણી ગણતરી થાય છે, પછી નામું માંડવાની વાત છે. પછી નામું હિસાબ કરવો કે મને કેમ વર્તે છે. મને પેલા સંકલ્પ થતો હતો આમ લોકમાં ધંધો કરવાનો, આ કરવાનો, તે કરો, એટલું કમાયેલો, એટલું કમાયેલો એવો સંકલ્પ થતો હતો. તે હવે એટલો ને એટલું બધું પ્રાપ્ત કરવાનો સંકલ્પ થાય છે કે હવે એમ થાય છે કીધું ઘણું કર્યું હવે ભજન કરી લો એવો સંકલ્પ થાય છે, એવું નામું માંડવું એમ. એવી મહારાજ વાત કરે. મહારાજ કે માંડશે તો ખબર પડશે, અને ખબર પડે ને તો સાવધાન થાય ને. ભલે હું તો કહું એને પેલા કરતા ભજન ઓછું થઈ ગયું, એને નિયમ ધર્મ ગૌણ થઈ ગયા, પણ એને સંકલ્પે બદલી ગયા, નબળા થવા માંડ્યા, પણ નામું છે તો એને ખબર પડશે કે મારી ગાડી રિવર્સ છે તો શું કરશે, સાવધાન થઈ જાય. પણ નામું જ નહીં હોય તો, નામું જ નહીં શું દિશા થાય. માટે મહારાજ કે નામું રાખવું. અને બીજા નંબરમાં માનો કે નામું છે તો એને અનુસંધાન મંદાય છે. એમ નામું ન જ હોય, જે વ્યક્તિ નામું જ ન માંડ્યું હોય, હવે હાવ તળ્યો હોય જાય તેને કોણ કહે. અથવા તો નામું છે ને પોતે કમાણી કરે છે, પણ ધંધો જબરો દેખાય છે, અને કમાણીમાં હિસાબ કર્યો તો વર્ષે 50,000 મળ્યા, એટલે આવો કઈ ધંધો પોહાય આટલું બધું ટર્ન ઓવર ને 50,000 મળ્યા તો વિચાર છે. આપણે ભલે ધંધો થોડો ઓછો દેખાય પણ બેનિફિટ તો મળવો જોઈએ, આપણે જથ્થાબંધને બદલે રિટર્ન કરી નાખી. આવું હાલે કઈ કેટલા પડીકા ફેરવાના, 50,000 મળ્યા કેવો વિચારે છે. એમ આમાં પણ વિચારતો થઈ જાય ત્યારે એને નામું માંડ્યું કહેવાની. એવો જે ભક્ત છે એ જ પોતે પહોંચી શકે, એને જ ખબર પડે કે મારે ક્યાં પહોંચવાનું છે. એટલે મહારાજ અહીંયા કહે છે એ તમને કહું, આ નામમાં આપણે બધા આવી જઈએ, કારણ કે અહીં કઈ હાવ કે એલી ફેલી તો કોઈ બેઠા નથી, આમાં એક એક તિલક ચાંદલા વગેરે નથી, એટલે છે તો વ્યવસ્થિત જ. એટલે એને તો બરાબર અનુસંધાન ટાંકવું છે કે આપણે નામું શરૂ કરી દેવું છે. જેમ ધંધાનું રાખો છો ને એમ આનું રાખવું એમ. અને પ્રતિલોમ વૃત્તિ, એ વખતો ભક્તો વારંવાર કહું છું, પાછા વળજો, હવે આપણો ટાઈમ થઈ ગયો છે. બે રીતે થઈ ગયો છે, એક તો ઉંમરમાં થઈ ગયો દેખાય છે, અને બીજા નંબરમાં આમે ટાઈમ થઈ ગયો, કેટલા જન્મ લીધા પછી આ મળ્યો છે, એટલે ટાઈમ થઈ ગયો છે પાછી વૃત્તિ વાળીને ભજન કરવાનું. તમારો થઈ ગયો ને અમારો થઈ ગયો છે, કારણ કે અમને મહારાજ નિમિત્ત બનાવવા હતા, નિમિત્ત બનાવી દીધા. આ મંદિરનું કામ હતું તો લગભગ પૂરું થઈ ગયું, હવે નથી કરવું બીજું જિંદગી અમને એવો. હા, અને કીધું ને તમને કે આજ પછી તમે જિંદગીમાં ક્યારેય એક ફેરી દાખલો બતાવજો કે સ્વામી એમ કીધું કે 50,000 રૂપિયા આપજે એમ, જિંદગી નથી કહેવું ને, આ દેહ રહે ત્યાં સુધી કોઈ બસ. કારણ કે ઘણું કર્યું ભગવાને, કરાવ તો બધું કર્યું, ભજન જ કરવું છે, સાધુ ઘડવાશ બસ, સાધુ બ્રહ્મનિષ્ઠ થાય એટલે સંપ્રદાય મેદાન મારી ગયેલો છે. આ સંપ્રદાયમાં બધું જ છે, શું નથી તમે કોને, બ્રહ્મનિષ્ઠ સાધુની ખોટ પડી છે આ સંપ્રદાયને, બસ એ ખોટ પુરાય અને બ્રહ્મનિષ્ઠ હરિભક્તો તૈયાર થાય. મહારાજના સમયમાં એમ કહેવાય બહુધા હરિભક્તો આમ વર્તે, બસ એ પરિસ્થિતિ નિર્માણ થાય, હરિભગતના મનમાં એમ થઈ જાય કે રખેન વાસના ન રહી જાય, રખેન અધૂરું ન હોય, એવા અખંડ સંકલ્પ ઉઠે એવા હરિભક્તો તૈયાર કરો. બસ બે સંકલ્પ છે ભાઈ, કોઈ સંકલ્પ નથી. અને ઓલી ઓલું તો મારા હરખું કરવાના છે, એની એને તમે ચિંતા નહીં કરતા, એ તો આપણે સ્વયં કરતા થાય ને ત્યારે સંકલ્પ થાય છે, મળું શું થાય. મને કોઈ દી સંકલ્પ નથી થતો શું થાય, મને વિશ્વાસ છે કે શ્રીજી મારીની ઘેરે દેર છે, અંધેર નથી, એ જે દાડે દેખાય તે જ તમને ખબર પડશે, એ એમ જ થાય, એટલે એની ચિંતા નથી એમ. એટલી ભગવાને ક્યારેક પ્રાર્થના કરી કે આ બિચારા ઢીલા પોસા ને ઓલું ન થઈ જાય, તી પેલા કઈ કરી દેજો એમ, એટલી પ્રાર્થના કરી, બાકી બીજી ઉપાય થી નથી કઈ. અને ભક્તો તમે એવો ઠેરાવ કરશો આ દેહ કઈ ભજન ખૂબ કરવું છે, અને સ્વામીના શબ્દો જીવમાં ઉતારજો. સ્વામી કે છોકરો મોટો થાય, વ્યવહાર હાકેવો થાય, છોકરાને હોપી દેને ભજન કરવું. એ કઈ તે દાડે કીધું એમ ને, આજે એ વસ્તુ લાગુ પડે છે આપણને. નિર્વાસનિક થવાનું તે દાડે જે હતું એ જ આ જ છે, હરખું જ છે, એમાં કાંઈ ફેરફાર નથી. અને ભગવાનને આપ્યું વ્યવસ્થિત વ્યવહાર હાલતો હોય તો પાછી વૃત્તિવાળીને ભજન કરી લેવું. હું તમને એ કહું, ખોટે ખોટા માનો તમને ભગવાન 10-20-50 લાખની મિલકત આપી છે અને તેમ છતાં હજુ વધારે પ્રાપ્ત કરવા તમે ગમીને અડફું ભરશો ને એમ થાય, હજી 30-40 લાખ રૂપિયા કમાઈ લઉં અને પછી ભજન કરીશ એમ રખે ને ક્યાંક હલવાઈ જાઓ, તો આખી જિંદગી ભજન નહીં થાય. એના કરતાં કાંઈ કરવું નથી, ભજન જ કરવું છે, નિર્વાસની થવું છે. અરે મૂર્તિમાન તો દોષો વિદાય લઈ લે એવા ભગત થવું છે. બસ દુનિયા ગમે તે કહે, પડખેવાળાના બંગલા હામું જ નીચ જવું, હામું જોવું તો મનમાં થાય ને કે એવો કરવું એમ, હામું જ નીચ જવું પડખેવાળાના બંગલા સામે, એવો ઠેરાવ દઢ નહીં થાય ને ત્યાં સુધી તમને આમ તાન નહીં જાગે ભગવાન ભજવાનું, એમ તાન નહીં જાગે. મને તો એમ ચોક્કસ થઈ ગયો છે કે કોઈ ગમે ના પોગે એને હામું જ ન જોવું, હામું જો વેગ ચડાય તે ને કારણ વિના હામું જ ન જોયું ક્યાં પોગ્યા. અને કોક વાત કરતો ને સ્વામી ઓલાય તો આવું કર્યું હોય એને, આવું એને કરવા જ દો એને જ કેવું, ભલામણ એને શું કર્યું એમ, શું કર્યું એ કદાચ આ બ્રહ્માંડમાં મોટો થઈ ગયો અને કદાચ 25,000 માણસ 50,000 માણસ 1,00,000-2,00,000 માણસ માનવા માંડ્યા અને સમજી લેજો તમે એક ઘણી વાર, પણ ભગવાન સ્વામિનારાયણની સુધી ન પહોંચ્યો, એ રાજી થયું ન કર્યું કે તેને શું કર્યું. અનંત કરોડો બ્રહ્માંડ ભગવાન પુરુષોત્તમ નારાયણના એક એક રોમમાં ઉડતા ફરે એવડા મોટા ભગવાન, એની આગળ એની શું કિંમત છે એમ કહો, કાંથા જેટલું નથી, શું કામ માલ મનાય. અને બહુ સાચી વાત, મહારાજની મોટો ફામે દ્રષ્ટિ ન પડે, મહારાજના સુખામે વૃત્તિ ન જાય એટલે આપણને બહુ પણ બધું મનાય છે. બાકી મહારાજની મોટા ફામે દ્રષ્ટિ થાય ને તો આ બધું ફીકું થઈ જાય, એમાં કોઈ જરાય શંકાને સ્થાન નથી. એમ તે દાડે તમને એમ થાય મળો આ તો મોઢું બહુ કર્યું, એમ અખંડ મનમાં વર્તે રાખશે. બસ ભગવાન જ સંભાળવા, અખંડ ભગવાન સંભાળવા. આજ મહારાજ નામ બહેર્યા છે, આવી રીતે મહારાજ વસ્ત્રો ધારણ કર્યા છે, આવી પાગ ધારણ કરી છે, આવું છગલું મહારાજનું છે, આવા હાર ધારણ કર્યા છે, આવી રીતે મહારાજ બિરાજમાન છે, આવું સિંહાસન છે મહારાજનું, આ મહારાજને જમાડ્યું છે, આજ મારે મહારાજને આવું જમાડવું છે, એવું અખંડ સંકલ્પ થવા માંડશે. અને એ જ કરવા હાટું ભગવાન સ્વામિનારાયણ આપણને પોતાની ઘેરે જન્મ આપ્યો, નહીતર પાકિસ્તાનમાં ન આપે. હે, પોતાની ઘેરે જન્મ આપ્યો છે માટે ખોટ ન રહી જાય. મહારાજ કે નામું માંડવું, મહારાજે આમ તમે જુઓ બહુ દ્રષ્ટિ કરો ને તો વારે વારે આમ નામાનું લાવતા ગયા. પ્રથમના 38માં નામાનું લાવ્યા, પછી મહારાજના મનમાંથી પાસે ભૂલી ગયા 60માં ફરી વાર લાવ્યા, અને એમથી પાછા ભૂલી ગયા 3જી વાર લાવ્યા, કાર્ય સારંગપુરના 18માં ફરી વાર લાવ્યા. કેટલા જોજો, ભૂલી નહીં જતા તપાસવાનું, કારણ કે આપણો ભૂલકણો સ્વભાવ બહુ છે ને. પછી મુક્તાન સ્વામી પૂછ્યું છે, કુસંગ હોય ત્યારે તો ભૂંડો સ્વભાવ હોય જ, પણ સંતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય તેનું શું કારણ છે બોલો. જોકે ભગત હારા હતા પણ હલવાઈ ગયા હતા, એક બહુ મોટી ફેક્ટરી કરી કરોડોનો ખર્ચે, જોકે બીજી ફેક્ટરી હાલતી હતી પણ પછી હરખી હાલી નહીં, પછી ભગતનું ભજન એ મળ્યું હોય જાવ જ જાય ને તો પછી ચિંતા થાય ને. પછી સંતોને કીધું માળા ફેરો આ ભગતને બહાર કાઢે, ભગત હારા છે એટલે ભગવાન તો પછી ભગતના છે ને, પછી ભાડે આપી દીધી. હવે એને ક્યાં એને એને ક્યાં કઈ કરવું પડે છે, મહિને 3.5 લાખ રૂપિયા ભાડું, આવી ફેક્ટરી ભાડે અપાઈ ગઈ, હવે એને ક્યાં આખી જિંદગી કઈ કરવાનું છે. અને હવે કરે 3.5 લાખ રૂપિયા મહિને આવતા ને પછી કરે ને મૂર્ખ કહેવાય બીજું કઈ કહેવાય. હે, શું કહો તમે કહેવાય ને, એટલે ખબર ને મૂર્ખામી કરે શું કરે. મુક્તાન સ્વામી પૂછ્યું છે, કુસંગ હોય ત્યારે તો ભૂંડો સ્વભાવ હોય જ, પણ સંતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય છે તેનું શું કારણ છે. પછીજી મહારાજ બોલ્યા છે, જ્યારે બાળ અવસ્થા હોય ત્યારે કામ ક્રોધ લોભાદિક શત્રુ હોય નહીં અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય, પછી જ્યારે યુવા અવસ્થા આવે ત્યારે કામાદિક શત્રુનો વધારો થાય અને દેહાભિમાન પણ વધે, પછી તે જો જે સંતને વિશે કામાદિક શત્રુ ન હોય તથા દેહાભિમાને રહિત હોય એવા સંતનો સમાગમ રાખે તો યુવા અવસ્થા રૂપી સમુદ્રને તરી જાય છે, અને જો એમ ન કરે તો કામાદિક શત્રુ એ કરીને પરાભવ પામીને ભ્રષ્ટ થઈ જાય છે,
અને જેની પ્રૌઢ અવસ્થા હોય અને તે સત્સંગ કરતા થકા બગડે છે તેનું તો કારણ એ છે, જે મોટા પુરુષ હોય તેની વિશે જે જે જાતના દોષ પરઠે તે તે જાતના દોષ પોતાના હૈયામાં આવી નિવાસ કરે છે. અને જો મોટા પુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે જે મોટા પુરુષ જે જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે, અને મોટા પુરુષ તો નિર્દોષ છે અને મને દોષ જણાણો તે તો મારી કુમુતીએ કરીને જણાણો છે, એમ વિચારીને સત્પુરુષનું ગુણ ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે તો તે પુરુષની મલિનતા મટી જાય છે. બહુ સમજે જેવો પ્રશ્ન છે. પ્રશ્ન મુક્તાન સ્વામી પૂછ્યો, મહારાજ કુસંગ હોય ત્યારે તો ભૂંડા સ્વભાવ હોય, પણ સંતના સમાગમ કરીને પછી પણ મલિન સ્વભાવ આવી જાય તેનું શું કારણ છે? એટલે સ્વભાવમાં પૂછ્યું એટલે બધા પ્રકારના સ્વભાવ પૂછ્યા, પણ મહારાજનો લક્ષ તમે જુઓ ને તો તમને બહુ સૂક્ષ્મ દેખાય. મહારાજ એવું કંઈક કહેવા માગે છે કે બીજા બધા સ્વભાવ તો બરાબર છે, પણ એક તમે નિષ્કામીમાં દ્રઢ થયો ને તો બાકીનું બધું ઓટોમેટિક સેટિંગ થઈ જાય, એવો મહારાજનો ઈશારો એવું દેખાય. જો ન તો પ્રશ્ન મુક્તાનો સમય આમ સહજ પૂછો કે મારા સ્વભાવ માત્ર જે છે એ કેમ ટળે અને સારા સાધુના સમાગમ પછી પણ નિત્રલતાનું શું કારણ છે? મહારાજ ઉત્તર કેવો આપ્યો, મહારાજ કે બાળપણ હોય ત્યારે આહાર ઓછો એટલે કામાદિક ક્ષેત્રો ઓછા હોય, અને યુવા અવસ્થામાં વધારે હોય, પ્રૌઢમાં પાછો ઓછા હોય. પ્રશ્ન બધાનો પૂછ્યો તો જવાબ એક કામનો જ આપ્યો. એટલે મહારાજને આ બહુ મોટું લક્ષ્ય છે કે મારો આશ્રિત નિષ્કામી હોવો જોઈએ, કારણ કે નિષ્કામી થાય ને એટલે સિંહ બની જાય, સિંહ બની જાય એટલે બાકીના તો બધા શાળિયા બની જાય, અરે લોભ ક્રોધ બધા શાળિયા બની જાય જ્યારે પોતે સિંહ બની જાય ને ત્યારે. દોષ માત્ર શાળિયા છે કારણ કે એમ પોતે મહારાજ મધ્યના 12માં બોલ્યા છે, મહારાજ કે જીવ જે છે તે રાજા છે, ઇન્દ્રિય અંતકરણ તમામ તો એની પ્રજા છે, ગુલામ છે, એમ શ્રીજી મહારાજ સ્વયં કહે છે. એટલે ભગવાનના ભક્તો આ વાત બહુ અનુસંધાનમાં રાખે, ગ્રસ્ત હોવા છતાંય પણ નિષ્કામી વર્તમાનમાં દઢીકરણ કરવું એમ, અને નિષ્કપટ બની સંતોની પાસે એ દોષ કેમ ટળે એનો ઉપાય પૂછવો, અને દોષમાંથી બહાર નીકળવું જો મહારાજ સુધી પહોંચવું હોય તો, નહીં તો બહાર નીકળવું કઠણ છે, અને ન નીકળે ત્યાં સુધી મહારાજ સમ્યક રીજે પણ નહી. એટલે મહારાજ બહુ અદભુત વાત કરે, અને મહારાજને મહારાજે જ અંદર બીજું પૂછી લીધું, મહારાજે વાત કરી દીધી, મહારાજ કે પ્રૌઢ અવસ્થામાં મોટાભાગે યુવા અવસ્થામાં આ તકલીફ છે, પ્રૌઢ અવસ્થામાં બગડે છે, એનું કારણ તો કે સત્પુરુષનો અવગુણ આવી જાય છે, મોટા પુરુષનો અવગુણ આવે છે, એને અવલંબને કરી અને જીવ એ સ્થિતિને પામી જાય છે. ભક્તો મોટા પુરુષમાં જરાક આપણે સમજીએ, એમ કીધું મોટા પુરુષ સ્વભાવ રાખે છે અને જોઈને પછી એને અવગુણ આવી જાય, જેને કરીને પડી જાય છે, જેવો જેવો દોષ એની વિશે પરઠે તેવો તેવો પોતાની અંદર આવે છે. આને અવલંબન કરીને ઘણી ફેરી કેવું થાય, ગાફલાય થઈ જાય. કેવું થાય કે કોઈ વર્તમાનમાં આડુળું કરતો હોય ને એમ કહે કે સ્વામી તમે આમ ફેરફાર કાકીને નાખ્યો ત્યાં તો બીજો ઘૂસ તમારો હય મોટા પુરુષનો અવગુણ લઈશ, મરી જાયશ, આવશે તારી અંદર દોષ. અરે પણ સ્વામી એવું મેળા નથી ખાતા, અરે પણ સ્વામીનું બોલશો, શરમ નથી આવતી તે હું મોટા પુરુષને ઓળખ્યા છે, સ્વામી બે ટાઈમ જમવા મળ્યા, ખબરદાર બોલો તો મરી જાય, સ્વામીનું બોલશો બે ટાઈમ જમે છે. પણ મહારાજ એવી વાત કરતા નથી, પંચવર્તમાનમાં ફેર હોય એ મોટા પુરુષ કહેવાય જ નહીં. મોટો પુરુષ સ્વામિનારાયણની આજ્ઞા લોપીને થાય એ કદાચ પૂર્વને બદલે પશ્ચિમમાં સૂર્ય ઉગે તોય પણ શક્ય બને નહીં. પણ કેવો સ્વભાવ, તો કોઈક વર્તમાન ધર્મમાં કાચો પોચો વર્તતો હોય ને કાંડું પકડીને હલબલાઈને કહી દે અને ક્રોધ પણ કર્યો હોય એવું દેખાય એવો સ્વભાવ રાખે છે, અને એમાં પછી ઓલો અવગુણ લે તો એને અવલંબન કરીને તળિયે વયો જાય, બાકી ફેર તો ફેર જ છે. હવે બેઠા બેઠા રૂપિયાના થડકલા ગણતા હોય અને એમ કે સ્વામી હતે રૂપિયા ડે, ખબરદાર મોટા પુરુષ છે એનો અવગુણ લીધો, સ્વામી રૂપિયા ગણતા એમ કીધું, સ્વામી હું સ્વામીને બાપ ગણે તો કેવું પડે, ભગવાન સ્વામિનારાયણ ની આજ્ઞા છે, એમ ન જ ડાય, આમ સાધુને ધન ન જ ડાય. પણ આજકાલ ભક્તો મને ઘણી ફેર એમ થાય કે આ સંપ્રદાયમાં સ્વામિનારાયણનું ભજન કરો એવી જેટલી વાત થઈ ને એના કરતા અવગુણ ન લેવો, અવગુણ ન લેવો એવી કથા બહુ થઈ, એટલે તમારા હૃદયમાં એવું આમ શું કે ભાર આવી ગયો, એવા દબાણમાં આવી ગયા ને તે ગમે એમ થાય, એમ બેવડા વળી જાવ તો ન કહેવાય, સ્વામીનું ન કહેવાય, ખબરદાર સ્વામીને બોલાવાય જ નહીં, કઈ કહેવાય જ નહીં, એ જે કરે કરવા દેવાય, આમ
બોલો. પાછા રૂપિયા તમે આપ્યો અને પાછા કે જે કરતા કરવા દેવાય, જે કરતા કરવા દેવાય, તે એ મરીને કૂતરા થાય, તમે ગીંગોડા થાઓ, જે કરતા કરવા દેવાય. તે એમ હું નથી કેતો, મુક્તાને કાયમ કીધું, મુક્તાનું સમય આ જે છે કીધું. પણ મહારાજે આ સ્વભાવ રાખવાની વાત કરી, જીવના હિત માટે કોઈક સ્વભાવ ક્રોધ જેવો રાખે, ક્યારેક કોઈને વઢીને કહે છે વગેરે વગેરે વાત છે, ત્યાં અવગુણ લે તો એ જીવ પ્રૌઢ અવસ્થામાં પણ પડી જાય છે. પણ પંચવર્તમાનમાં ફેરો હોય અને એને એનો અવગુણ લેવાથી એની વાત કરો જ પડી જાય છે, એવી વાત મહારાજ અહીંયા બિલકુલ કહેતા નથી. પછી મહાનુભાવાનંદ સ્વામી પૂછ્યું, જે રાજસી તામસી સાત્વિકી જે ત્રણ ગુણના સ્વભાવ તે સાધન કરતા થકા ટળે છે કે નથી ટળતા? પછી મહારાજ બોલ્યા, જે સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે. પછી વળ્યું મહાનુભાવાનંદ સ્વામી પૂછ્યું, જે દુર્વાસિક દીક મુક્ત થયા છે તો પણ તે તામસી કેમ રહ્યા છે? પછી મહારાજ બોલ્યા, જે દુર્વાસા દીકમાં જે તમો ગુણ આદિક ગુણ વર્તે છે તો પોતાને ગુણ રાખવા છે માટે રહ્યા છે. અંતે એમ જાણે છે જે કોઈક ઓળો ચાલતો હોય તેને શિક્ષા કર્યા સર્વ આપણે તમો ગુણ છે તે બહુ રૂડો છે એમ ગુણ જાણીને રાખ્યો છે, અને જયારે પોતામાં જે સ્વભાવ વર્તતો હોય ને તે ઉપર અભાવ આવે છે, હું ભગવાનનો ભક્ત છું તે મારે આવો ભૂંડો સ્વભાવ જોઈએ નહીં, એવી રીતે દોષરૂપ જાણીને જે જે સ્વભાવને તજવાની ઈચ્છે છે તો ભગવાનને પ્રતાપે કરીને તે તે સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે. બહુ સરસ મહાનુભાવાનંદ સ્વામી પ્રશ્ન કર્યો કે રાજસી તામસી સાત્વિકે ત્રણ પ્રકારના ગુણને અવલંબન કરીને જે સ્વભાવ હોય છે સાધન કરતા ટળક ન ટળે? મહારાજ કે ટળી જ જાય. માટે ભક્તો એક વાત અહીં તમને હિંમતની એ મળશે કે કોઈ દી મનમાં ઓશાળા નહીં થશો કે અહીંથી વાતો બહુ ઊંચી જવાની થાય છે અને મારી અંદર તો આ ખોડ છે એટલે હું નહીં પહોંચી શકું, એ તમારા બુદ્ધિમાંથી કાઢી નાખજો. ભાઈ સિજમારના શબ્દ છે, પોતે ખબરદાર બને તો ગમે તેવો દોષ હોય તો પણ ટળી જાય. ગોપાળાન સ્વામી વાતોમાં લખ્યું, કોઈ ઠેરાવ કરે કે મારે ક્રોધ ન કરવો તો આખી જિંદગી ક્રોધ ન થાય, વિચારો તમે, આખી જિંદગી ક્રોધ ન થાય, આમ ગોપાળાન સ્વામી વાતોમાં લખ્યું. અને સત્સંગનો પ્રતાપ તો એવો છે, કૂતરા જેવો કામી હોય અને હાવ લંપટ જાણતો હોય પણ ઠેરાવ કરે અને મંડે પરમાત્માની ઉપાસના લઈને તો એ ઘાટ ન ઉઠે, એ સત્સંગનો પ્રતાપ છે. પણ મંડવું પડે દેહમ પાત્યામી અર્થ સાધ્યામી કરીને તો થાય. બાકી દેહને રાખતા રાખતા અને ઇન્દ્રિય અંતકરણને સુખ દેતા દેતા કરવું છે તો વાટે નહીં જોવાની કે આ ફેરી ક્લિયર થાય એમ, મંડી પડે તો થાય. મહારાજ બહુ સરસ વાત અહીંયા કરી. મહારાજને પ્રશ્ન કર્યો મહાનુભાવાનંદ સ્વામીએ કે મહારાજ તો પછી દુર્વાસાદિક મુક્ત થયા છે તો પણ તામસી કેમ રહ્યા છે? મહારાજ કે એને તમો ગુણ રાખવો હતો, કોઈ કવળો હાલે તો જરાક દંડ દેવા થાય એટલે રાખ્યો. પણ યાદ રાખજો, મહારાજે વખાણ્યા નથી, એને રાખવો તો રાખ્યો. રાખ્યો દોષ એટલે દુર્વાસા મહાન એમ ન કીધું, દોષ તો દોષ જ છે, એથી કઈ દુર્વાસાને વખાણ કરે જેવું નથી કામ. નતર આમાં થયું કે દુર્વાસે રાખ્યો એટલે આપણે રાખો એમ, દોષ દોષ જ, દોષ તો રાખવાનો જ નથી, પણ કોઈ પરાણે રાખે તો ભગવાન કે રાખવા દઈએ, શું કરીએ. પણ દોષના વખાણ મહારાજે કર્યા નથી, બરાબર અનુસંધાન. એટલે આપણે તો એમ જ નક્કી કરવું કે એક પણ સ્વભાવ રહેવા દેવો નથી. ક્રોધ નામનો ન જોઈએ, કામ નામનો ન જોઈએ, લોભ નામનો ન જોઈએ, સ્વાદ નામનો ન જોઈએ, સ્નેહ નામનો, તમામ માંથી બહાર નીકળવું, કુંઠિત નહીં નિર્મૂળ થવું, એમ એવો ઠેરાવ કરવો. અને જો એક વાત યાદ રાખજો, દુર્વાસા હું કોઈ પણ હોય, કોઈ પણ પ્રકારનો દોષ રાખશે ને એ કદાચ ક્યાંક માલિક થાય પણ ક્યાંક એનું ગુલામ થવું પડશે. દુર્વાસા ઘણી જગ્યાએ માલિક થયા, દુર્વાસા ઘણી જગ્યાએ માલિક થયા પણ કદળીને પાસે ગુલામ થવું પડ્યું. બોલો, કદળી રોજ હોગાળ્યો દેતી તો સાંભળવી પડી, અને પછી પાછું થયું કેવું ખબર છે તમને? ફરીવાર પરિણા સાત આઠ છોકરા થયા, એકને માથા મૂક્યો ને એકને ખભે મૂક્યું, એટલે કે આ જંગલમાં નથી રહેવું, શહેરમાં જવું છે કે. એક બેને આમ તેડ્યા, એમાં નાનાને તો પાછી આંગળી નો હાલે, એને જરા ખભે મૂકેલો ને એક માથે મૂકેલું, અને હાલ્યા જતા હતા ને એમાં જરાક એમ થાય ને કે રસ્તામાં કઈ ખાવા પીવા મળે એમ નથી એટલે જરાક વ્યવસ્થિત જમાડેલા, તે ઉપર વાળાને તકલીફ થઈ, તે આખું શરીર સોનાથી શણગારાઈ ગયું. નારદજી હામાં મળ્યા, ભાળી ગયા, આ હા હા ગજબ કરી બાકી, પણ તો પછી કહેવાય નહીં, લો અમુક નો સ્વભાવ ગમે એવું તો કહેવાય નહીં. અને નારીજન મનમાં થયો કહેવાય નહીં, આ કદળીનું હોગાળો સહન કરે, બાકી મારી નો સહન કરે, મને તો શાપઠપ કરી દે. જો તો ખરા ભક્તો, જો ક્રોધ છે તો કામ છે, સમજો, ક્રોધ છે તો કામ છે. ક્રોધ હતો એની અંદર તો કામ રહ્યો, અને કામ હતો એટલે કદળીના ગુલામ થયા, ને તો કોના ગુલામ થાય કોણ તમે. મહારાજે લખ્યું અને ગોપાલ સ્વામી વાતમ લખ્યું, અર્થારામ બંધાય, ઇન્દ્રિયારામ બંધાય, આત્મારામ કોણથી બંધાય? કદળીનું હોગળ હુકમ સહન કરતા હતા, કામને આધીન હતા એટલે. અને સાચું કહું, તમારું હુકમ સહન કરવું પડે છે, નતર કોની કોની ભાઈ એને એને ભરવા, કોની ભરવા કોજી. કદળી કામને આધીન હતા એટલે કદળીની હોગાળે સહન કરે, પણ નારજી વિચાર કર્યો આ મારું નહીં સહન કરે. નારજી બુદ્ધિશાળી બહુ છે, તો દંડવટ મળ્યા, ભખો ભેગ કરવા મળ્યા, ભખો ભેગ દંડવટ કરવા. દુરાસા મુનિ કે રાખો રાખો, અરે પણ કેમ કરીને રાખવું, કેમ કરીને? આ મૂર્તિ કે ત્રણેય કાળમાં અખંડ સાંભળશે, આવા દર્શન કોઈ દી નિથ્યા કે. અને પછી એમ તો પોતાનું થોડુંક અનુસંધાન તો આવી ગયું ને કે આ દર્શન કેવા છે, અને થોડાક ઢીલા પડ્યા, ઢીલા પડ્યા, નારજી ઉપદેશ આપ્યો, આ હું આદરીશ કે, અને પછી બધું છૂટ્યું. એટલે માનો એને સ્વભાવ રાખ્યો છે તોય પણ સારો તો નથી, એમ માનીને ભગવાનના ભક્તો તમામ પ્રકારના દોષ થકી મુક્ત થાય ત્યારે જ ભગવાન શ્રીહરિ આપણા બધા એના ઉપર રાજી થશે. ઇતિ વચનામૃતમ સારિંગપુરનું 18મું, એની સાથે સારિંગપુર પ્રકરણ પણ અહીંયા પૂર્ણ થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ.